वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तय श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णस्य सहजानन्द कृष्णोऽस्तु मे हृदि भवसंभवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसर्वावतारिणे हरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान् की जय श्री हरे कृष्ण महाराज की जय श्री लक्ष्मी नारायण देव की जय वाला भक्तो भूकंपना समाचार जीव कंपावी नाखे एवा दाड़े दाड़े संभळाता जाय छे। 200 वर्षों में न थयो होय एवो भारे भूकंप थयो छे। केटलाय माणसो घर बार विनाना थई गया छे, केटलाय माणसो मरी गया छे। बहु रोककळ थई रही छे गुजरातमां। भगवान स्वामीनारायणनी कृपाथी આપણે બધા તો અહીંયા વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની છત્રછાયામાં શાંતિથી શતામૃતમાં ભગવાનની કથામૃતનું પાન કરી રહ્યા છીએ, પણ જે કોઈ આત્માઓ આ ભૂકંપમાં આ લોકો છોડીને ગયા છે તેમના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના કુટુંબને એમનો વિયોગ સહન કરવાની ભગવાન શક્તિ આપે। શિક્ષાપત્રીની કથામાં આપણે 12મા શ્લોક ઉપર આવ્યા છીએ। ભગવાન સ્વામિનારાયણે જેમાં હિંસાનો નિષેધ કર્યો છે, દેવતા પિતૃ યાગાર્થ मप्यजादेश्च हिंसनम् न कर्तव्यमहिंसैव धर्म प्रोक्तोस्ति यन्महान्। देवता ने पितृ एना याज्ञ अर्थे पण बकरा मुगला ससला माछला आदि कोई जीवनी हिंसा न करवी, केम जे अहिंसा छे तेज मोटो धर्म छे एम सर्वशास्त्र मां कह्यु छे। देवता पितृ यागार्थम, देवता अने पितृ आ बेने निमित्त बनावीने घणा माणसो हिंसा करता होय छे। देवता पितृ यागार्थ मप्यजादेश्च हिंसनम् न कर्तव्य महिंसैव धर्म प्रोक्तोस्ति यन्महान्। भगवान कहे छे हिंसा न करवी ए मोटा मोटो धर्म छे। बधाई कहे कि अमे आम धर्म राखीए छे, तेम धर्म राखीए छे, अमे धर्म वाला छीए, अमारामां अधर्म जेवो जणाय तो अमने कहेजो। परंतु ए बधा आपणा मानेला धर्ममां मोटामां मोटो धर्म तो કોઈને હિંસા ન કરવી તે છે, કોઈને આપણા સ્વાર્થ માટે હેરાન ન કરવા, આપણા અહમને પોષવા માટે કોઈને હેરાન ન કરવા, આ અહિંસા છે, એ જ મોટો ધર્મ છે। પૂર્વે 11મા શ્લોકમાં લૌકિકી હિંસાનો નિષેધ કર્યો, હવે આ શ્લોકમાં વૈદિકી હિંસાનો નિષેધ કરે છે। ક્રમ બાય ક્રમ હિંસા વિશે ભગવાન સ્વામિનારાયણ 16મા શ્લોક સુધી બોલે છે। 11, 12, 13, 14, 15 ને હોળ, એમાં 5 પ્યોર હિંસાના છે। એમાં એક આત્મઘાત, એટલે પોતાની હિંસા ન કરવી એને વિશે છે। વાલા ભક્તો, હિંસાના સૂક્ષ્મ અર્થને પાળવો બહુ મુશ્કેલ છે। આમ તો આપણે કોઈને મારી નથી નાખતા, પણ રજોગુણ તમોગુણમાં હોઈએ અને આપણું જ્યારે કાંઈ સમાન ગવાતું હોય, અપમાન જેવું આપણને લાગે, ત્યારે આપણા દિલમાં ઘણા બધા વિચારોના વાવાઝોડા આવી જતા હોય છે, એ નિષેધ છે। જોકે આ શિક્ષાપત્રી તો ભગવાનને જ પામવા માટે લખેલો ગ્રંથ છે, એટલે ઘણી વાતો જેને ભગવાનને જ મળવાનું એક તાન ન હોય એને અનુકૂળ આવે એવી ન હોય, પણ મોક્ષનો માર્ગ તો આ જ છે। એટલા માટે ભગવાનના ભક્ત થવું એ આપણે ખરેખરું અગત્યનું છે, ભક્ત થવું એ ખરેખરું અગત્યનું છે। દુનિયામાં આપણે ગમે તે બનીશું, પણ ભગવાનના ભક્ત નહીં બનીએ તો ભગવાનનો જે મહા આનંદ તે મળનારો નથી। ભક્ત બનવું એ બહુ અગત્યનું છે। જોકે મને તમને બીજું કંઈક બનવાના ઘણા શોખ થાય છે, એની કાંઈ ના નથી। ગૃહિઓને અનેકવિધ શોખો છે, તેમ ત્યાગીઓને પણ અનેકવિધ અંદરના ઉમળકાઓ છે, ભક્ત સિવાયનું કંઈક કંઈક પણ બનવાના। પરંતુ ભક્ત બનવું એનાથી અગત્યનું બીજું કશું જ નથી, કશું જ નહીં. આ શિક્ષાપત્રી આપણને પૂરા ભક્ત બનાવવા માટે કોશિશ કરે છે. ભગવાન સ્વામિનારાયણ આપણને પૂરેપૂરા ભક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. કારણ એનું એ છે કે પૂરા ભક્ત બન્યા વિના પરમાત્માનો આનંદ મળતો નથી, અને ભગવાનના આનંદ સિવાયના બીજા આનંદ અધૂરા છે. ભગવાનનો એક જ આનંદ સંપૂર્ણ આનંદ છે, અનંત આનંદ છે, કે જેનો ક્યારેય અંત નથી. જેનો કોઈક દિવસ અંત આવતો હોય તે આનંદ અધૂરો આનંદ કહેવાય. ભગવાનનો જ એક આનંદ એવો છે કે જે આનંદ પૂરો આનંદ છે, સંપૂર્ણ આનંદ છે. એટલા માટે એવા પૂર્ણ આનંદને પમાડવા માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપણને લખીને આપે છે. જોઈએ આપણે એનું કેટલું પાલન કરીએ છીએ, આપણા ઉપર છે. એક વાત એવી કરી કે શ્લોકમાં ચ છે, ચ ચકલીનો ચ, હિંસા દેહે ચ, એનાય કંઈક અર્થ હોય છે. તો અહીંયા ચ લખ્યો છે એનું કારણ એ છે કે ચથી તમારે પક્ષીઓનો પણ નિષેધ સમજી લેવાનો, પક્ષીઓનો. નહીતર આમાં તો લખ્યું છે ને અજા દેહે, બકરા મૃગલા સસલા માછલા એની હિંસા ન કરવી એમ લખ્યું. પણ શ્લોકમાં ચ છે ને એનાથી પક્ષીનો પણ તમારે વધ ન કરવો એમ સમજવું, એમ શતાનંદ સ્વામી કહે છે. હવે બીજો શ્લોકમાં એક શબ્દ છે એવ, જેને આપણે ગુજરાતીમાં જ કહીએ. ચનો અર્થ થાય અને, અને એવનો અર્થ થાય જ. સંસ્કૃતમાં, સંસ્કૃતમાં અને કેવું હોય ચ કેવું પડે, ખ્યાલ આવ્યો? શ્લોકમાં ક્યાંક ક્યાંક ચ આવે અને એટલે પછી એમાંથી અર્થ કાઢે, અને એટલે હું તો કે મૃગલા સંસડા બકરા ન મારવા, અને અને એટલે પક્ષીઓને પણ ન મારવા. શ્લોકમાં એવ છે, એવનો અર્થ થાય છે ગુજરાતીમાં જ. આમાં શું કીધું? અહિંસેવ ધર્મ, અહિંસા જ મહાન ધર્મ છે. અહિંસા મહાન ધર્મ છે એમ નહીં કહેતા, અહિંસા જ એમ જ ભારવાચક મૂક્યો. તો કે એનો શું અર્થ છે એવનો? સદાનંદ સ્વામી એનો અર્થ બતાવ્યો કે એવકાર તો વેદ વિહિત હિંસા એ હિંસા નથી એમ જે કોઈ કહે છે, સ્મૃતિઓ કે પુરાણો કે કોઈ પણ, એના નિષેધને માટે મૂક્યો છે. કે ભાઈ ભલે વેદમાં ક્યાંક કીધું હોય, પુરાણોમાં કંઈક કહ્યું હોય, તો પણ એ વેદ વિહિત શાસ્ત્ર વિહિત હિંસા પણ અધર્મ જ છે. એને અર્થે એવું કાર મૂક્યો છે એનો નિષેધ કરવા. એ હિંસા કરવાની છૂટ નહીં ભાઈ. હવે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે તો બધું કાઢી નાખ્યું, શાસ્ત્ર નહીં કાઢી નાખ્યું, કે વેદમાં તો લખ્યું છે અજે ને યજેત બકરા મારીને યજ્ઞ કરવો, તો એનું શું કરવું? આવું ચોખ્ખું વિધાન છે તોય તમે એમ કહો છો કે ભાઈ વૈદિક હિંસા પણ ન કરવી. તમે વૈદિક હિંસાની ના પાડશો કે બકરાથી યજ્ઞ કરવો, તો પછી યજ્ઞ કેવી રીતે સિદ્ધ થાય? યજ્ઞની સિદ્ધિ જ નહીં થાય. ત્યારે એના સમાધાનમાં શતાનંદ સ્વામી સમજાવે છે કે ભાઈ ભાગવતમાં લખ્યું છે પરોક્ષ વાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ કર્મ મોક્ષાય કર્માણી વિધત્તે યગદમ યથા. વેદ છે ને પરોક્ષવાદ છે, વેદનો તાત્પર્ય સમજ્યા વગર તમે વેદના અર્થ કરો એ ઠીક નહીં. વેદનો તાત્પર્ય ક્યારેય હિંસામાં છે નહીં. બાળકને દવા દેવી હોય તો હું તને પેંડો આપું એમ કહે છે, કઈ પેંડો દેવાનું તાત્પર્ય, પેંડો ખવડાવવો ને જ છોકરાને, છોકરાને ખવડાવવી છે દવા, પણ તને પેંડો આપું એમ. છોકરો અજ્ઞાની છે ને, દવા લેતો નથી. એવું જ અજ્ઞાની જીવાત્માઓને વેદ સમજાવવા માટે જે લોકો કાયમ હિંસા કરતા હોય ને, કાયમ મારી માર જ કરતા હોય ને, એ અમથા તો સમજે નહીં. એટલે એને ઓછું કરાવવા માટે અમુક મર્યાદા બાંધી દે કે ભાઈ હિંસા તો યજ્ઞમાં જ થાય, કાયમ નહીં. એટલે કાયમ મારતો તો આળ્યો, ભલે આજ્ઞા કરી, પણ એ આજ્ઞા શા માટે છે? એક ભાઈ આવ્યો મારી પાસે, મેં કીધું તમે બીડી પીવો છો? તો કે હવે બીડી ન પીવાય. મને કે પણ રહેવાય નહીં એનું. હું કેટલી પીવો છો? બે થોકડી. મને ખ્યાલ આવ્યો કે આ ભાઈથી બીડી છૂટે એમ નથી, એટલે મેં એને કીધું કેટલી બધી નહીં, ઓછી કરો. મને કે હા એમ કરું પણ છૂટશે નહીં. મેં કીધું ઓછી થાય કે નહીં? તો કે થાય ને, રોજની 60 પીવો છો તો ઓછી કરો. મને કે કેટલી કરું? મેં કેટલી કરી શકશો? મને કે અડધી કરું. મેં એટલી અડધી ઓછી કરો, અડધી નહીં. કેટલી? મેં કે 10 રાખો, 10 બસ. તો કે હારો જાઓ, 10 બીડી પી. હવે 10 બીડી પીવે, એમાં ગયા કોક સાધુ. એને કહ્યું તમે બીડી પીવો છો? તો કે હા. બીડી ન પીવાય, પણ મને જ્ઞાન સ્વામી કીધું 10 પીજો. બોલા કે જ્ઞાન સ્વામી કેવા છે, લોકોને બીડી પીવાનું કે છે? અને વાત સાચી, મેં જ કીધું તું 10 પીજો, પણ મેં શા માટે કીધું તું? એ 60 સૂચી જતા એટલે. એમ વેદે ક્યાંક ક્યાંક કીધું છે કે અમાવાસને દી હિંસા કરજો. એ શું કામ? રો 60 દી મારતો હોય એને બદલે હવે ખાલી 12 અમાસ જ રહી, એટલું તો જીવનું કલ્યાણ થયું, એટલું તો જીવને અભયદાન મળ્યું. એમ હિંસાના સંકોચને અર્થે વેદે આવું ક્યાંક કહ્યું હોય, એ વેદના તાત્પર્યને, શાસ્ત્રના રહસ્યને સમજ્યા વિના, કે શાસ્ત્રમાં કીધું છે, જ્ઞાનસમ્ય કીધું છે, આમ કહી અને પાપ કરવું એ વ્યાજબી નથી. એક બીજી વાત કરે છે કે મહાઆપતકાળના નિર્વાહ માટે કંઈક છે, કે બહુ એવો આપતકાળ આવી જાય એના નિર્વાહ માટે ક્વચિત હિંસા શાસ્ત્રમાં લખી છે. પરંતુ શાસ્ત્રને, શાસ્ત્રકર્તાઓને, વેદને કે ઋષિમુનિઓને, ભગવાનને હિંસા ગમતી નથી. આ ઓરિજિનલ અર્થ છે, એટલે ભગવાન સ્વામિનારાયણે શ્લોકમાં એવો કાર મૂક્યો છે, અહિંસા જ મહાન ધર્મ છે. માટે ભલે તમને શાસ્ત્રમાં એવું કંઈક ઉપલબ્ધ દ્રષ્ટિએ વાંચતા દેખાતું હોય, તોય પણ તમારે શાસ્ત્રનું એવું વાક્ય ગ્રહણ કરવું નહીં. સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ ભુજ પધાર્યા અને રાજાના અમાત્યો જગજીવન, કુબેરજીત, રામચંદ્ર આ બધા ભાઈઓ યજ્ઞ કરતા હતા હિંસામય. ભગવાન સ્વામિનારાયણને એમાં આમંત્રણ આપે છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધારે છે, ભગવાનનું બહુ મીઠું મીઠું બોલીને સ્વાગત કરે છે કે અમારો યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવું, અમારું જ સીધું જમવું, આપ બ્રહ્મચારી ને વિદ્વાન છો એટલે અમે તમને બોલાવ્યા છે, તમારા જેવાના આવવાથી અમારો યજ્ઞ શોભશે એમ ભગવાનના ખૂબ જ આદર સત્કારના વચનો કહ્યા. ભગવાન ત્યાં જઈને બેઠા ત્યાં તો બકરા ભાળી ગયા. ભગવાન કહેલે આ બકરા શું લાવ્યા છો? તો કે યજ્ઞ સિદ્ધિ માટે. બકરાઓને ખબર પડી ગઈ કે આપણે ઘડી બે ઘડી ને મહેમાન છીએ. ત્યારે દયાળુ એવા સહજાનંદ સ્વામીથી આ જોઈ શકાયું નહીં એટલે ભગવાન સ્વામિનારાયણે એમને એમ કહ્યું કે ભાઈ આ નિર્દોષ પ્રાણીઓને મારીને તમે દેવનું પૂજન કરો છો એ કાંઈ વ્યાજબી નથી, આનાથી દેવ કાંઈ પ્રસન્ન થાય નહીં. ત્યારે કે પણ વેદમાં લખ્યું છે એનું હું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે જગજીવનને કહ્યું નહીં વેદસ્ય તાત્પર્યમ હિંસાયામ વર્તતે દ્વિજ. એ બ્રાહ્મણ વેદનું તાત્પર્ય હિંસામાં નથી, કિંતુ રાગ પ્રાપ્ત હિંસા સંકોચે સર્વ થેવહી. રાગ પ્રાપ્ત સહજ જીવ હિંસાઓ કરે છે કોઈના કહ્યા વગર. રાગથી જ હિંસા કરવામાં જીવને પ્રેરણા થઈ જાય છે અંદરથી, કઈ શાસ્ત્ર એ પ્રેરણા કરવી પડતી નથી, આપોઆપ રાગ પ્રાપ્ત મનુષ્ય માત્રમાં રહેલો જે હિંસક ભાવ એના સંકોચને અર્થે વેદ એ ક્યાંક કહેલું હોય છે પણ વેદનું તાત્પર્ય હિંસામાં નથી. એ રાજસાનામ તામસાનામ સ્વભાવ કેવ વર્તતે પ્રવૃત્તિર જીવ હિંસાયામ નોદના નાસ્તી તત્ર વે. કે રાજસી માણસો અને તામસી માણસોમાં સ્વાભાવિક જ જીવ પ્રાણી માત્રની હિંસા કરવાની પ્રવૃત્તિ વર્તતી હોય છે, એમાં વિધિ કહેવો પડતો છે કામ કરવું એમ? એમાં વિધિ કરવો પડતો છે એ હિંસા કરવી એમ? એ તો સંકોચને અર્થે કહેલું છે. અને આ બાબતમાં ખરેખર વેદના જાણનારા જે મહાપુરુષો છે એને સમાધાન બહુ સરસ આપ્યું છે. યજે ને યજેત, પહેલી વાત તો એ છે કે અહીંયા તમારે સમજવા ફેર છે. કે શું? તો કે અહીંયા જે અજ શબ્દ છે એનો અર્થ બકરો નથી થતો, તો એનો અર્થ થાય છે જૂની ડાંગર, 3 વર્ષ જૂની ડાંગર. અને એ ડાંગર પછી ઉગે નહીં એવી ડાંગર વડે કરીને યજ્ઞ કરવો, પણ બકરો મારીને યજ્ઞ કરવો એવો અર્થ જ થતો નથી એમ વેદના ઊંડા રહસ્યને જાણનારા મહાપુરુષોએ આવો અર્થ કર્યો. વળે મહાભારતમાં દેવોને પ્રત્યે મહર્ષિઓનું વચન છે બીજેર યજ્ઞેશુ યષ્ટવ્ય મિતિ વૈદિકી શ્રુતિ. કે બીજ એટલે ડાંગર, ડાંગરથી યજ્ઞ કરવો એમ વૈદિકી શ્રુતિ છે. એમ મહાભારતમાં પણ અહીંયા અજૈન શબ્દનો અર્થ ડાંગર કરવામાં આવ્યો છે. પ્રમાણ થઈ ગયું મજબૂત. અજ સંજ્ઞાની બીજાની સાગમ ન હંતુ મરાથ નૈષ ધર્મ સતામ દેવા યત્ર વધ્યેત વૈ પશુ હું. કે ભાઈ અજ નામથી બીજ સમજવા, ડાંગર સમજવી, ધાન્ય સમજવું, સાગમ ન બકરો સમજશો નહીં કે છે. કેમ? તો કે એવો અર્થ થાય જ નહીં. નૈષ ધર્મ હ એ ધર્મ જ નથી કોઈને હેરાન કરવા, કોઈને પીડા કરવી, કોઈને મારી નાખવા, આને ધર્મ કહેવાય જ કેવી રીતે? કે નૈષ ધર્મ હ એ સારા સજ્જન સાત્વિક માણસોનો ધર્મ જ નથી. દેવા યત્રેત વધ્યેત વૈ પશુ, માટે તમે પશુનો નાશ કરો. કે વળી નારદ મુનિનો પ્રાચીન બર્હિષનો સંવાદ આવે છે ભાગવતજીમાં, એમાં પણ સરસ રીતે નારદ મુનિએ પ્રાચીન બર્હિષને ઠબકો આપ્યો છે કે તું અલ્યા ફૂલાસ, કે મેં યજ્ઞ કરીને પૃથ્વીને યજ્ઞ કુંડથી ભરી દીધી, બહુ મેં યજ્ઞ કર્યા એટલે હવે હું બહુ સુખ પામીશ પરલોકમાં જઈને. પણ નારદ મુનિ કહે છે કે મૂર્ખા ફૂલામાં આ યજ્ઞો કરીને યજ્ઞના કુંડમાં તે જે જે પશુ પક્ષી પ્રાણીને હોયમાં છે એ બધા ઉપર તારી રાહ જોવે છે, એ તારા ભૂકા કાઢવાના છે, વેર વાળવાના છે. ઘણી વખત આવું થાય, આપણે કામ કર્યું હોય ખોટું ને પાછા ફૂલાતા હોય કે મેં બહુ સારું કર્યું. પણ મોટા પુરુષો આપણા કાર્યને જેમ છે એમ જાણતા હોય છે. એ આ રાજાને નારદ મુનિએ ઠપકો દીધો છે. અને ભાડેરમાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં આ વિષયે બહુ સરસ વાત કરી છે. એ ભાડેરના રાજા ભગવાન સ્વામિનારાયણ જ્યારે વાત કરતા હતા કે અહિંસા એ જ પરમ ધર્મ છે, મારા આશ્રિતોએ ક્યારેય હિંસા ન કરવી, એ વખતે ભાડેરના રાજા બોલ્યા કે હે ભગવાન, આમ તો અમે તમારા આશ્રિત થયા છીએ એટલે હવે કાંઈ હિંસા કરતા નથી, પણ અમારે કુલ પરંપરાનો એક રિવાજ ચાલ્યો આવે છે. શું? નવરાત્રિમાં અમે હિંસા કરીએ છીએ, નોરતાન છેલ્લે દી માતાજીને બોકડો ધરાવી છે, આવું અમારે કુળ પરંપરાથી હાલ્યું આવે છે. તો કુળ પરંપરાથી જે આવતો હોય એ તો ધર્મ કહેવાય ને, એ કઈ બહુ સાચી વાત કઈ એમ નથી હો. અરે ભાઈ, અવળી પડેલી આગળથી ચાલી આવતી કુળની રૂઢી પણ જો બરોબર ન હોય તો એ કાઢી નાખવી જોઈએ, એને વળગી ન રહેવાય. ખોટું એ ખોટું જ સમજ્યા ત્યાંથી સવાર. આપણા બાપ દાદાઓ નહોતા સમજ્યા એવું હોય જ નહીં એમ કઈ મને ઘણાને આવું થાય છે. અમારા બાપ દાદા કરતા હોય એ ભૂલ હોય જ નહીં. ભાઈ, તમારા બાપ દાદા ક્યાંય એવા મોટા હતા? ઘણા સત્સંગીઓથી એમ બાજે છે કે ભાઈ હવે આ મંદિર જૂનું થઈ ગયું છે અને પાડીને સારું નવું કરી તો કે નહીં, અમારા બાપ દાદાએ બંધાયેલું પડાય જ કેમ તમારે? એટલે આવો બાપ દાદાનો મહિમા. પણ હવે હકડાઈ જ પડે છે, જૂનું થઈ ગયું છે, પડી જાય એમ છે, જીર્ણોદ્ધાર માગે છે તો કે નહીં, આમાં અમારા બાપ દાદા સેવા કરે. વિસનગરમાં હારા પગથિયા કરતા આરસ નાખીને એ કામ શરૂ થયું ને, એક સત્સંગી આવ્યા ને ધમાલ થઈ પડ્યો. એ કહે છે કે આ પગથિયા કાઢીને તમે બીજા કેમ કરો છો? કે ભાઈ હવે આ જીર્ણોદ્ધાર કરી સરખા કરી તો કે નહીં, આ પગથિયામાં મારા બાપાના બાપાના બાપાએ પૈસા આપીને સેવા કરીશ. એ મારા બાપ દાદાએ કરાવેલા પગથિયા તમારાથી કઢાઈ કેમ કે? હવે ભાઈ એને વર્ષ થઈ ગયા 75, 75 વર્ષથી લોકો આ પગથિયા વાપરે છે, તારા બાપાને ફળ મળી ગયું તો કે નહીં, મારા બાપાનું ફેરવાય કેમ? લેના બાપાનું ફેરવાય જ નહીં, એવો બાપાનો મહિમા. કુળ પરંપરાનો ઘણા ને એવો એવો મહિમા હોય, નો પૂછો વાત. એટલે કે છે કે આનું શું કરવું ભાઈ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે કહો છો પણ એ ધર્મ નથી. ભગવાન કહે છે કે જ્યાં હિંસા થાય, જ્યાં દારૂ પીવાય અને જ્યાં વ્યભિચાર થાય, એ કોઈ દી ધર્મ કહેવાય જ નહીં. ધર્મા ભાસો યસો ત્યાજ્યમ દૂરાત એવ, દૂરથી એનો ત્યાગ કરો. એ કદાચ કુળ પરંપરાની રીતિ હોય કે પવિત્ર નવરાત્રાના દિવસોમાં માતાજીને ઉદ્દેશીને ધાર્મિક વિધિ પ્રમાણે હિંસા કરાતી હોય, દારૂ પીવાતો હોય કે વ્યભિચાર કરાતો હોય. પણ જ્યાં વ્યભિચાર, દારૂ અને હિંસા હોય ત્યાં તમારે જવું નહીં, આઘા રહેવું અને કાં તો એ બંધ કરાવવું. આ નવરાત્રિમાં જોજો તમે, સારું હિંસા નહીં કરતા હો પણ દારૂડિયા દારૂ પીને આવી જાય કે ન આવી જાય. સ્ત્રી પુરુષના મન શૃંગારિક ભાવો અને વ્યભિચારથી વ્યાપ્ત હોય કે ન હોય, ભેળા રાસ રમે એટલે ત્યાં સત્સંગી બાઈ ભાઈએ જવાય તો એ પૂગી જાય. એટલે પાછા અહીંયા કથા સાંભળવાય પૂગી જાય, જય સ્વામી સ્વામી. અરે તારી જાતના, તું જ્યાં હોય ને મોઢા ઘાલે, હે ઓલી ગાય છે તે ઘેરે છે તે ખાણી ખાય, પછી પાયખાનામાં જઈને પોદળાઈ ખાય માણાના, એમ તું એના જેવો ભગત છો. તને કોઈ વિવેક નથી કે આપણે ક્યાં જવાય ને ક્યાં ન જવાય. જ્યાં જવાથી આપણી વૃત્તિ મલિન થાય, પર સ્ત્રીમાં આપણી આંખો લોભાય, હૈયામાં વિકાર ઉભો થાય, ભગવાનની સ્મૃતિ જાય, ભગવાનમાં હેત ઓછું થઈ જાય, એવી જગ્યાએ જવાય જ નહીં. આપણે ભગવાનના ધામમાં જવું છે કે ન જવું? કા ના પાડી દો કે ન જવું ધામમાં? તો તમે તમારો રખડો ને ઠીક પડે ત્યાં. પાછા કયો કે અમારે ધામમાં જવું, અને પાછા આવી જગ્યાએ ગુડાઈ ગયા હો. હવે ધામમાં જવાની પછી વાત શું કામ કરવી જોઈએ ભાઈ? નવરાત્રા અધિકમાં હિંસા થાય, દારૂ અધિક પીવાય, વ્યભિચારા અધિક પ્રસંગ થાય, દૂર રહો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમે નિષેધ કરીએ છીએ, અમારો નિષેધ માનજો. તમે રાજા હો તો શું થઈ ગયું? મયા નિષિદ્ધ મેતદ વૈ કુર્વી રન ભૂવી માનવાહા. મેં જે આ નિષેધ કર્યો છે એને ધરતી ઉપર માણસોએ માનવો. તેશામ હેય પ્રસંગોપી મદેહે આપદમ વિના. એનો મારા ભક્તોએ હિંસાદિકનો સદાયને માટે ત્યાગ રાખવો. બીજી વાત કરે છે, અદ્ય પ્રભુતિ યે કેપી મન નિષિદ્ધમ ઇદમ નરા આચરિષ્યંતિ તેષામ વૈ વંશજ છેદો ભવિષ્યતિ. કે છે, મેં નિષેધ કરેલો આ જે કોઈ આચરણ કરશે એનો વંશોચ્છેદ થઈ જશે. કે છે, લ્યો બોલો. ભગવાન કહે છે, તેષામ પુમર્થે એકોપી ન સેપ્સ્યતિ કદાચન. એનો એક પણ પુરુષાર્થ સિદ્ધ નહીં થાય. મારી આજ્ઞાને લોભશે ને, હો, જ્યાં હિંસા છે, જ્યાં દારૂ છે ને જ્યાં વ્યભિચાર છે, એનું જો સેવન કરશો એવા ધર્મનું, તો તમારો એકેય પુરુષાર્થ સિદ્ધ નહીં થાય. ધર્મ અર્થ કામ ને મોક્ષ એમ જ એકેય નહીં મળે તમને. હળવળી મૃતવા તે નિર્યાન ઘોરાન યાસ્યંત્યત્ર ન સંશય. મરી ગયા પછી ઘોર નરકમાં પડશો એમાં કોઈ સંશય નથી. કહો હવે મને, કયો બાયુભાઈ ભેળા કૂદવા જવાય? ના ના, જાજો ને, રહ લેજો ને. સત્સંગી હોય એને સમજવું, જગત જમપુરીએ જવાનું છે, આપણે ભગવાનના ધામમાં જવાનું છે. જગતની હારે જો અહીં ચડશું તો એની હારે જમપુરીમાં જઈશું કે નહીં જઈએ? આપણો રસ્તો જુદો છે. જગતને જોઈએ છીએ માયામય સુખ, આપણે જોઈએ છીએ અવિનાશી અલૌકિક ભગવાનનું સુખ. આખી વાત જ અલગ છે. પછી જીવન રીતિ પદ્ધતિ વર્તન અલગ હોય જ તો. પણ ઘણાને આવું સમજાતું નથી. મુશ્કેલી આ છે. હવે અહીંયા બીજો એક પ્રશ્ન કર્યો કે ભાઈ ઠીક છે, આપણે હિંસા ન કરવી એનો તો કઈ વાંધો નથી, આપણે હિંસા ન કરીએ, પણ કોક હિંસા કરે અને એ માંસ વેચતા હોય તો એ માંસ આપણે ખરીદી લઈએ તો કઈ વાંધો? અને એમ ખરીદીને માંસ ખાઈ તો? ઓલી વાત તો તમને સમજાઈ ગઈ ને કે હિંસા શા માટે કરાય છે? માંસ ખાવા હારું બીજું કઈ નહીં. અરે જૂના જમાનામાં અમુક અમુક બ્રાહ્મણને તો રસાસ્વાદને લઈને માંસ ખાવાની એવી ચટપટ જાગે ને, તે ગમે ત્યાંથી યજમાન ઉભો કરીને યજ્ઞ કરાવે. હો, પહેલા યજ્ઞ કરો, યજ્ઞ કરો. કોક આવીને પૂછે ને કે મારી દીકરીને ભૂત વળી ગયું છે ને એવું કામ છે, એમ છે યજ્ઞ કરાવો, અમને માંસ ખાવા મળે, તમારું જે થવું એ થાય. રસાસ્વાદને લઈને હિંસા કરવાનું કારણ રસાસ્વાદ છે, બીજું કશું નહીં. માંસ ખાવા હારું તો કહે છે, ભાઈ હાલો હિંસા અમે નહીં કરીએ, પણ ખરીદીને ખાઈ તો વાંધો તમારે કઈ? આવો પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું કે ખરીદીને ન ખવાય. કેમ? તો કે તોય હિંસા કરો એટલું જ પાપ થાય. કેમ? જે હિંસામાં સાત જણાને પાપ લાગે છે, સાત જણાનું. એમ માર્કંડેય મુનિએ કહ્યું છે. કયા સાત જણા? તો કે એક ઉપહર્તા, લઈ જનાર. બીજો અનુમંતા, અનુમોદન આપનાર કે મારો. ત્રીજો વિશેષતા, મારી નાખેલા પશુને પછી કાપવું, ચામડું પેકિંગ કરવા કે જે કંઈ કરવું એ. ચોથો ક્રય વિક્રય, ખરીદે કે વેચે એ. પાંચમો સંસ્કર્તા, એટલે રાંધી આપનાર. અને છઠ્ઠો ઉપભોક્તા, ખાનારો. અને સાતમો ઘાતક, મારનારો સ્વયં. આ સાતેય જણાને સરખું પાપ લાગે છે. જો અમારે વિદેશ વાળા બેઠા છે, શું કહો છો નટુભાઈ? અમુક અમુક સ્ટોલમાં માંસ વેચે છે કે નહીં? એને સરખું પાપ લાગે એમ આપણી શિક્ષાપત્રીના ભાષ્યમાં છે. એટલે હા હા, એવા પાપ કરીને તમે ડોલર કમાવો, પછી કે સ્વામી જાઓ હું મુખ્ય યજમાન. હે, જાઓ કે છે, લ્યો આટલા લખાવ્યા તમે, તમારે હું મૂર્તિ કરાવી દઈશ. અરર, આગળ આવે છે. પાપ કરીને પૈસા કમાવો અને એનું દાન કરો, તમને પુણ્ય કઈ મળતું નથી. આગળ આવે છે. પાપથી પાછા વળો, પાપથી પાછા વળો ભાઈ સાહેબ, પાપથી પાછા વળો. પેલી વાત આવે છે, ભાવનગરના વજયસિંહ મહારાજ હિંસા કરવા નીકળેલા અને મૃગલાની પાછળ થયા, અને મુગરૂર કઈક આમથી આમ બે રસ્તા આવ્યા, એમાં કે રસ્તે ગયું એને ખબર ન રહી. સમજ્યા? કે રસ્તે મૃગલું ગયું. એટલે ત્યાં એક ચારણ હતો, એ ઢોર ચારતો હતો, એને પ્રશ્ન કર્યો કે ભાઈ મૃગલું કે રસ્તે ગયું તને ખબર છે? બોલો ચારણ કે ભાઈ હું કાંઈ જાણતો નથી, મને ખબર નથી. પછી એણે વાત કરી કે પાપ કરતા પાછો વળી જાય એમ, અને કાંઈક ધર્મ કરવા ધા. આ બે રસ્તા જ હું જાણું છું, હવે તારે પોહાય એમણો જા. પાપ કરતા પાછું વળવું અને ધર્મ કરવા જાવું, આ બે જ હું સમજું છું. કે પાપ કરતા પાછો વળી જા અને કાંઈક ધર્મ કરવા જા, બે રસ્તા જાણું વજા તારે પોહાય એમણો જા કે. પણ આટલી જ્યાં વાત એને સાંભળીને પણ આરપાર સાયડીની જેમ ગયો. અને એમ કહેવાય છે કે પછી વજયસિંહ મહારાજે બંદૂકના કટકા કરી નાખ્યા પથ્થરમાં પછાડીને, કે હવે ગોહિદી હિંસા નહીં કરું. પછી એને જીવન પર્યંત હિંસા નહીં કરવાનું વ્રત લઈ લીધું. આ પાપ છે. પાપ કરશો નહીં, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા બાર હજાર. પાપ કરોમાં ભાઈ સાહેબ, આ સાતે સાત જણા ઉપહરતા અહીંથી અહીં માઉસ પોગાડે ને એ નહીં કીધું કહો, લઈ જનારો. એટલા માટે ભગવાનના ભક્ત હો તે વિચાર કરજો, સારું નથી. નિષ્કળ સ્વામી કહે છે, પરને પીડા કરવી એ તો કામ છે કસાયનું, સહુને સુખ થાય એમ કરવું એ કૃત્ય છે સંત સુખદાયીનું. માટે ભગવાનના ભક્તોને આવું શોભે નહીં કસાઈ જેવું. હે, પરને પીડા કરવી એ તો કામ છે કસાયનું, સહુને સુખ થાય એમ કરવું એક કૃત્ય છે સંત સુખદાયીનું, લેવી બારી ગામની હું વાત કરી, અહીં વડતાલની જ વાત કરો. અહીં ગોપાલ સ્વામી નિત્યાનંદ સ્વામી બધા રહેતા એ વખતેની એક વાત છે. ટૂંટિયાનો રોગ આવેલો, પ્લેગનો, અને ગામમાં માણા મરતું બહુ વડતાલમાં. અને પછી એ વખતે બધા ભેગા થયા ગામના બિન ભક્તો કે હું કરું, કે ભુવાન પૂછી. આ જૂના જમાનામાં ક્યાંય કઈ પ્રોબ્લેમ થાય ને એટલે ભૂવો સલાહકાર ધૂધ ધૂધ કરી અને જાવા દે જેમનું આવે એમનું. ભૂવો ધૂણે ત્યારે કે છે નાળિયેર ગર્ભિણે નાખે, એને જઈને પૂછ્યું તો કે એમ કરો માતાજીને એક પાડો વધેરો તો તમારી માથેથી મુસીબત વહી જાય. લ્યો કે ભાઈ આ ધરતીકંપ કેમ બંધ થાય, તો કે એક બે પાડા વધેરો એમ ધરતીકંપ બંધ થાય. આમ સલાહ આપ્યો કે ગામના એ પછી માની લીધી માતાજી પાસે પાડો વધેરો. ઉલટાનો પ્લેગ વધી ગયો, વધારે માણા મરવા માંડ્યું. પછી એવા મુજાણા કે વાત કરવામાં હવે જાવું ક્યાં. પછી કોઈક ડાયા માણસોએ કીધું કે આ ઉલટા ઉધામાં કરોમાં આ લક્ષ્મીનારાયણ દેવ અહીં બિરાજે છે, હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, ભગવાન સ્વામિનારાયણના થાપેલા હનુમાનજી ગણપતિ છે, અને આ મંદિરમાં મહાસમર્થ સાધુ ગોપાલ સ્વામી જેવા સંત છે એની પાસે જાઓ અને કંઈક સલાહ માગો. અને પછી ગામના માણસ અમથાત મંદિરમાં પગ ન મૂકે પણ આવ્યા, આવીને સ્વામીને પગે લાગ્યા કે ભાઈ સાહેબ આનું કંઈક કરો ને, હવે અમારે શું કરવું. ત્યારે ગોપાળન સ્વામી કહે છે કે ભાઈ સર્વ અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણે આવું સુંદર મંદિર બંધાવ્યું, આવા સુંદર દેવો પધરાવ્યા, અને તમે હજી પાડા મારવાના ધંધા વડતાલમાં જ કરો છો. ભગવાને જેને તીર્થધામ બનાવ્યું આ જોબન પગીની ધરતીને, અને અહીં રહી તમે આવા ધંધા કરો છો, માટે એવું તમારે કરવું નહીં એ પહેલું નિયમ લ્યો. હવે ક્યારેય અમે હિંસા નહીં કરીએ. તો કે હવે બાપજી કોઈ દી હિંસા નહીં કરીએ કે શું. અચ્છા બીજું નિયમ લ્યો શું, તો કે મંદિરે દર્શને આવવાનું. તો કે સારું, દર્શને કાયમ આવશું. અને આવી રીતે ગામનાએ જ્યારે હા પાડી ત્યારે ગોપાળન સ્વામી કહે છે કે હવે પ્લેગ વયો જાય. પછી તરત જ ગામમાં માણસ મરતું બંધ થઈ ગયું. આમ આપણા ભગવાને આપણા મોટા સંતોએ હિંસાનો બહુ નિષેધ કરીને હિંસાઓ બંધ કરાવી છે. ભલે બીજી એક વાત જાણવા જેવી છે, ભગવાન સ્વામિનારાયણ વિસનગર જતા હતા, ત્યાં કોઈ ગામ આવ્યું, ત્યાં એ ગરીબ જ રહેતો હતો રજપૂત. ભગવાન સ્વામિનારાયણ એને ઘરે ગયા, બહુ સારો ભગત. એણે ભગવાનને બહુ વિનંતી કરી પ્રભુ મારે ઘરે પધારો. હરિલીલા મૃતમાં આ વાત લખેલી છે. ભગવાન એને ઘરે ગયા એટલે ભગવાનને સારી રીતે થાળ વગેરે કરીને જમાડ્યા, ભગવાન બહુ એના માથે રાજી થયા. પછી ભગત ભગવાનને વિનંતી કરવા માંડ્યા કે હે ભગવાન મારી એક વિનંતી સાંભળો, કે હું આ ગામમાં એકલો હરિભગત છું, બીજું કોઈ છે નહીં, આ ગામ આખું કુસંગી છે, અહીં રહેનારા બધા ફેલી ફચુરી વ્યસની, અને વધારામાં કહીએ ને તો જે દિવસે દશેરાનો દાડો આવે ને છેલ્લે નોરતા પછી, તે દશેરાને દિવસે કે છે અહીંયા છે ને દેવી આગળ એક બોકડો વધેરે છે, અને આ વાત મારાથી સહન થતી નથી, મારાથી જીરવું જતું નથી, કે પ્રભુ આ હિંસા બંધ થાય એવું કંઈક કરો ને. અમે જાજા હોય તો કે એને આમ દારો દઈને બંધ કરાવી, પણ હું એકલો ઈવડાય જાજા એટલે આમ તો હું પોગું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક કામ કરો. કે શું, તો કે હું સલાહ દઉં એમ, તો બોલો. તો કે દશેરાની દીવડા એ બકરો મારે છે ને, તમે છે ને નોમીની રાતે એ માતાજીની મૂર્તિ ઉપાડી, અને પેલું ગામનું પાદે તળાવ છે ને એ તળાવમાં ઊંડા પાણીમાં ડૂબાડી દો. હો નોમની રાતે બધા હુઈ ગયા હોય ત્યારે, અને પછી ગામ બધું ભેગું જ થશે એટલે માતાજી ક્યાં ગયા, માતાજી ક્યાં ગયા. અને પછી તમારે ધોણીને કેવું ધું 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 હા કે માતાજી ક્યાં ગયા હું જાણું છું કે બોલ કે તો કે માતાજી તમારાથી રીસાઈ ગયા છે કે ભાઈ શું કામ રીસી ગયા તો કે તમે હિંસા કરો છો મારી આગળ મને ગમતું નથી એમ માતાજી કેશ દેવીને હિંસા ગમતી નથી તમે અમથે અમથા અહીં બોકડા મારો છો માટે તમે બધા નિયમ લ્યો કે અમે હિંસા નહીં કરી તો માતાજી તમારી પાસે આવે એમ માતાજી મને કહી ગયા છે સપનામ કહી ગયા છે એમ તારે કેવું કેશ હા કે કાંઈ વાંધો નહીં મહારાજ તમારી વાત બહુ સારી છે પણ કે પણ હું તો કે માતાજીની મૂર્તિ છે ને એ 32 મણની છે એ પણ આડું આવે છે હા જબરી છો 32 મણની મૂર્તિ એ મારાથી ઉપડે કેમ હરિલીલામતમાં બહુ સરસ વાત છે બોલ્યા ભક્ત સુણો ભગવાન એ છે સાચો ઉપાય નિદાન બોલ્યા ભક્ત સુણો ભગવાન એ છે સાચો ઉપાય નિદાન ભગત કહે છે કે મહારાજ ઉપાય બહુ સારો છે પણ મૂર્તિ મારાથી ઉપડે નહીં
પણ મૂર્તિ તો મોટી જણાય કેમ તે મુજથી ઉપડાય પણ મૂર્તિ તો મોટી જણાય કેમ તે મુજથી ઉપડાય
મારાથી મૂર્તિ કેમ ઉપડે મહારાજ અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા
સુણીને બોલ્યા શ્યામળવાન ધરજો એ હવરણી નું ધ્યાન સુણીને બોલ્યા શ્યામળવાન ધરજો એ હવરણી નું ધ્યાન
સમજાણું ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગત તમે જયારે મૂર્તિ ઉપાડવા જાઓ ને ત્યારે મૂળજી બ્રહ્મચારી નું ધ્યાન ધરજો હા એ દાઢી માથે ટોપી ત્યાં મૂળજી બ્રહ્મચારી નું ધ્યાન ધરજો ને પછી જોજો તમારામાં બળ આવે ભગત કે એ સાચું
સુણીને બોલ્યા શ્યામળવાન ઘર જોઈએ હવરણી નું ધ્યાન સુણીને બોલ્યા શ્યામળવાન ઘર જોઈએ હવરણી નું ધ્યાન
વાત ગળે ઉતરી ગયા ને અને બરાબર 9 રાત આવી અડધી રાત ગઈ ત્યાં સુધી તો બધા માતાજી આગળ ડપક ડપક ડાંકલા વગાડ્યા ને પછી હોતા બધા અને પછી ભગત જાગ્યા માતાજીની મૂર્તિ પાસે ગયા મૂળજી બ્રહ્મચારી નું ધ્યાન કરી અને જ્યાં ઉપાડી હળવી ફૂલ જેવી મૂર્તિ થઈ ગયો ભગત જય બ્રહ્મચારી મૂળજી કરતા ઉપડ્યા માતાજી નાખ્યા તળાવમાં અને પછી ઘેરે આવીને હોઈ ગયા હવારે ગામમાં દેકારો થયો માતાજી નાહી ગયા ભાઈ માતાજી ને હું થયું ને ત્યાં બધા ભેગા ત્યારે આ રજપૂત ભગત ગયા હો કે ભાઈ દેકારો બધા કરોમાં માતાજી મને સપનામાં આવીને કહી ગયા છે કે હું કહી ગયા છે હું એ જ્યાં ગયા છે એની વાત કહી ગયા છે કે તું બતાવ તો માતાજીએ ના પાડીશ બતાવીશ માં કે માતાજીએ ના શું કરવા પાડી તો કે માતાજી એમ કે છે કે મને નથી ગમતું એવું આ બધા કરે છે કે એવું શું કર્યું લે આપણે પમલા પગી સોમલા પગી એ તારે કે છે આપણે માતાજી પાસે બોકડો વધેરી છે ને એની વાત છે કે માતાજીને હિંસા નથી ગમતી માતાજી એ કીધું છે જો હિંસા કરવાનું બંધ કરે તો બતાવજે, માટે બધા નિયમ લ્યો તો બતાવું. તો એ બધા આમ પાઘડીઓ કરી કરીને કે ભણે બાપ ભણે, જય માતાજી હવે આજથી નિયમ લઈ છે કે હવે કોઈથી હિંસા કરજો નહીં. ત્યારે ભગતે કીધું તો આવો આવો આવો, આ એ બધા ઊંડા ડૂબકી મારો, માતાજી અહીંયા હુતા છે. પછી પાણી માંથી માતાજી કાઢ્યા, પણ ભાઈ 35 જણા ભેગા થયા હતા નીકળ્યા. આમાં તો એમય ન પડે ને, તું નાખ્યો એમ હોવ જાણે કા કઈ ઉપડે આવું કર્યું આમ. પણ હરિલા મતમાં સરસ લખ્યું,
એવો હરિ હરિ જનનો પ્રતાપ અન્ય દેવથી મોટો અમાપ. એવો હરિ હરિ જનનો પ્રતાપ અન્ય દેવથી મોટો અમાપ. એવો હરિ હરિ જનનો પ્રતાપ અન્ય દેવથી મોટો અમાપ. એવો હરિ હરિ જનનો પ્રતાપ અન્ય દેવથી મોટો અમાપ.
અન્ય દેવ દેવતાઓથી તો ભગવાનના ભક્તનો પ્રતાપ અતિ મોટો છે, વિચાર કરજો તમે. માટે આપણે ભગવાનના ભગત થઈ અને હિંસા બિંસા કરીએ તો કેટલું પાપ થાય. એટલે અમારે હમણાં એક જણાએ મને કહ્યું, મને કે તમને એવું લાગતું હોય કે આપણે હરિભગત આવું ન કરે, પણ મેં અનુભવ્યું જ કે. મેં કીધું હું વળી એવું છે, તો કે નામ ગામ ન કહેવાય, પાજરી વાત કરાય, પાજરી કરો. પછી પાજરી વાત કરી, હો ઈ કે એક મારો મિત્ર હતો અને વાત બધી હાશી, પણ એને પેટમાં મેંડ્યું દુખવા ને મટે નહીં. હવે એના મા બાપ ને એ બધાને એમ થયું કે સાલું આનું કરવું હું, દવા બવા કરાવી પણ કોઈ વાતે મટ્યું નહીં. અને એમાં બહુ હેરાન થયા, મટ્યું નહીં એટલે એમાં જઈને ભુવાન પૂછ્યું. આ તો હમણાંની જ વાત છે. હા, એટલે ભૂવો કે જો આ મટી જાય. માતાજીને એક બોકડો વધેરો હતો, તો કે પણ અમે તો હરિભગત સત્સંગી, અમારેથી બોકડો વધેરે નહીં, તો તમારે ક્યાં વધેરવાનો છે, બધું અમે કરી દેહું, પૈસા આપી દો બસ. તો તમે બધી વિધિ પતાવી દો, અમારે આવવું પડશે કે આમાં એવું છે ને, તમારે આમાં એવું છે ને, તમારે આવવું પડશે, પણ તમારે કાંઈ કરવાનું નહીં. બીજું તો કે જે ભાઈને પેટમાં દુખે છે એને થોડીક પ્રસાદી લેવી પડશે. એ પ્રસાદી માતાજીની પેટમાં જાય તો જ ભાઈ મટે. તો કે એવું કરવું પડશે, પણ કાંઈ વાંધો નહીં, એવું મટતું હોય તો. અને પછી કાંઈક દઈ દઈશું, ધર્માદો બ્રહ્માદો પૂન કરી નાખશું, માળા ફેરવી નાખશું, થોડુંક દાન દઈ દેવું, ભગવાનની માફી માગી લેવું, પણ જીવતા હશે જ બધું થાય, મરી જાય શું થાય. માટે હશે ભાઈ જે થતું હોય કન્યાકજે. અને વધેરો બોકડો, હા હા, અને પરિષદી એ ખાધી. બોલો, પછી નવાઈ શું થઈ, મટ્યું જ નહીં રહ્યું એમ નામ. પછી બહુ મુજાણા, પછી કોકે કીધું કે આ ભૂવા ડાકલા બાકલા દોરા ધાગા બધી બબાલ પડી મૂકો, કંઈક સરખી આજની કેટલી આધુનિક ટેકનોલોજીની સુવિધા છે, કંઈક તપાસ કરાવો. પછી હરખો જઈને તપાસ કરાવ્યો, તે એપેન્ડિક્સ નીકળ્યું, ઓપરેશન કરાવ્યું મટી ગયું. હવે એપેન્ડિક્સનું આંતરડું વેચતું હતું, અને મોરી ખાએ બોકડો માર્યો, બોલો, ને માંસ ખાધું. પાછા હરિભગત આવું છે ભાઈ, કોકને દીકરા ન થતા હોય તો કોક આવીને કહી જાય કે આમ કરો તમને દીકરો થાય, અથવા ધંધા મુશ્કેલી આવી ગઈ. હમણાં તમને એક આની વાત કરું, આ ઘેની નહીં, ધંધામાં એક ભાઈ આપણા હરિભગત મુશ્કેલીમાં આવી ગયા. આમ જ્ઞાતિ તો કહેવાય ને, હોની હતા. હોનાના ભાવ આગા પાછા થયા ને કઈક ડખો થયો તો આવી ગયા. અને પછી એને એમ થયું કે હાલો હવે મારી કેમ હતી એમને પેઢી જામે, ને પેઢી જમા વહારું. એને એમ થયો ભગવાન સ્વામિનારાયણ તો કઈ સાંભળે ન સાંભળે, એટલે હવાય ક્યાં મારે, દેવ દેવી ભૂવા ભરાડી કઈ ગમે, અને આ આપણે માથું ઘસીને કઈક કરી વિધિ વિધાન જંતર મંતર તંતર કઈક કરીને હચી એવી જમાવટ થઈ જાય, બંગલા ગાડીઓ પૈસા શું કરવું એમ. એમાં કોક ભટકી ગયું, એ કે તમે છે ને ભૈરવની પૂજા કરો ને ભૈરવની, તો તમે જુઓ તમારા પૈસા નથી આપતા એ બધા બાપા કઈ દેવા આવે, તમારા ધંધામાં ખોટ ગઈ છે, હરખું થઈ જાય, આમ થઈ જાય તેમ થઈ જાય. તો કે એવું ચોક્કસ 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 આ થયું આ થયું, આ ભાઈને આ ભાઈને બધું લિસ્ટ બતાવ્યું ને, આ બતાવ્યું ને, આને એ ભાઈમાં પ્રતિથી આવ્યો કે અમારે પાછા આવવું પડે છે, અમે કંઠી પહેરી પાછા પૂજા કરી સ્વામિનારાયણની તિલક છે, અમારે નહીં આવવું પડે. તો કે ભાઈ આમાં એવું છે ને, અમે બધી વિધિ તો કરી નાખી પણ તમારે આમ જરાક આવવું તો પડે. કે હું કરવાનું? તો કાંઈ તમારે પૂજામાં બેહવાનું. તે પૂજામાં જઈને બેહાડ્યો અને બેઠો હો આ હોકો. ખરેખર હા. અને પછી પૂજા વિધિ થઈ ને એમાં દારૂ ભેરવને ધરાવીને પવાલી મૂક્યો કે આ તો કા પ્રસાદ તો લેવો જ પડે, નહીતર તો આ વિધિ બધી અધૂરી રહે. તો પણ એ મારે હરિભગત છું, મારે કેવી રીતે? તો કે હરિભગત હો કે તે તો ગમે તે હો, અને હવે તો જો આ તમે દારૂ ન પીવો તો ભૈરવ કોપાય મન થાય, અને હવે જો તમે આમાંથી જો આમાં કઈ કર્યું તો ધનોત પનોત કરી નાખે કે આ કે મારી નાખ્યા, હવે તો હાલું કે એવું થાય. તો કે હવે ભૂખા બોલાવી દે, આ તો ભૈરવ, આ પીવો તો હરખું થાય, નહીતર તો ઊંધું, હવે એમ હલવાનો. અને પછી ભાઈ પવાલી પીધો અને કે હવે પછી? તો કે આવું તો અઠવાડિયા સુધી કરવું પડશે, કારણ કે તમારે તો જાજી નુકસાની ગઈ છે, અને જો આ વિધિ અધૂરી રહી તો ભૈરવ જેવો ભૂંડો કોઈ નહીં કેશ. પછી આને વિધિ પૂરી કરી અઠવાડિયાની, અને એમાં દારૂનું બંધારણ થઈ ગયું, ભાઈ દારૂ એ સડી ગયો ખરેખર. અને મારી પાસે ખોપાળા એનો બાપ લઈને આવ્યો, મને કે આને કંઈક કહો શું કરીએ કે રાતે તોફાન કરે. મેં પણ તમારું આવું સત્સંગી કુટુંબ પવિત્ર અને આ દારૂ એ કેવી રીતે સડી ગયો, મને કે આવી રીતે થાય છે આવું? માટે ગમે એ જીવનમાં સુખ દુઃખ આવે પણ ભગવાન સ્વામિનારાયણનો આશરો રાખજો. સુખ દુઃખ સર્વે આવે ભેળું, એમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. સુખ દુઃખ સર્વે આવે ભેળું, એમાં રાખજો સ્થિર મતી. ભગવાન સ્વામિનારાયણના વચન છે, જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ, અને એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત નિયમ જો તોડશો તો ભોગવશો સૌ સૌ તણું. ભક્ત ચિંતામણીમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, કદી માની લો કે એવો રોગ થયો કાંઈક થઈ તકલીફ, એમ કરતા પંડ પડશે તો હું તેડવા આવીશ, મારે ધામમાં લઈ જઈશ, આગળ સુખ છે અતિ ઘણું તમારે માટે, તો મેં બ્રહ્મ મહોલમાં સુખના દરિયા રાખ્યા છે, આગળ સુખ છે અતિ ઘણું, પણ આઈના નાશવંત તુચ્છ આ લોકના સુખ હારું થઈને તમે કોઈ નિયમ ધર્મ તોડશો નહીં, અને નિયમ ધર્મ જો તોડશો તો ભોગવશો સહુ સહુ તણું, એમાં અમારે લેવા દેવા કાંઈ છે નહીં. આમ ભગવાન સ્વામિનારાયણે વાત કરીશ કહો. માટે જીવનમાં કાંઈ દુઃખ આવે તો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણના મોટા સત્પુરુષ હોય, ભગવાનના મોટા ભક્ત સાધુ હોય, એને જઈને વિનંતી કરીએ, અને એ કંઈક ઉપાય બતાવે ને ભેળો આશીર્વાદ દે, અને એમ કરવાથી આપણું જરૂર રૂડું થાય. ભલે ભુવા ભરાડી બાવા બામણ બીજા ત્રીજા જ્યોતિષી અને તાંત્રિક માંત્રિક ન્યાય ક્યાં મરો છો, ઉલટાના હલવાશો અને દુઃખી દુઃખી થીજીશો. માટે મહેરબાની કરજો, સ્વામિનારાયણ સિવાય બીજે જાવું નહીં આપણે, અને સ્વામિનારાયણ ભગવાને આપણી દયા માટે ગોપાલ સ્વામી દ્વારા સારંગપુરમાં હનુમાનજી પધરાવી દીધા છે કે નહીં? કઈક મુશ્કેલી આવે તો હનુમાનજી દાદા અને ગણપતિ દાદા, બે દાદા તો બસ ગો સુખિયા કરી જ નાખે. પણ માણસ પોતાનો ધર્મ મૂકી, ભગવાનની આજ્ઞા મૂકી અને સુખી થવા જાય છે, એ કોઈ દી મેળ પડે નહીં હો. વચન લોપી જાણે સુખ લેશું રે,
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 એ તો કેશું કહેવાને જો રે શું રે,
એ તો કેશું કહેવાને જો રે શું રે,
વચન લોપી જાણે સુખ લેશું રે,
વચન લોપી જાણે સુખ લેશું રે,
જ્યારે પશ્ચિમે પ્રગટ છે રવિ રે,
જ્યારે પશ્ચિમે પ્રગટ છે રવિ રે,
થાશે બીજ રહિત પૃથ્વી રે,
થાશે બીજ રહિત પૃથ્વી રે,
તો એ નહીં થાય એ વાત નવી રે,
તો એ નહીં થાય એ વાત નવી
રે, વચન લોપી જાણે સુખ લેશું રે,
વચન લોપી જાણે સુખ લેશું.
નિષ્કાન સ્વામીની પંક્તિઓ ગાય વચન વિધિમાંથી, કે વચન લોપી ને સુખિયા થશું સ્વામી, કે એ તો અમે હશું જ કેશું દીકરા લોપ 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 લે કેમ થયું, એ તો હશું તો કહેવાને કેશું. સ્વામી કહે છે શક્યતા છે આ પૃથ્વી બીજ રહિત થાય કે નહીં? કદાચ પૃથ્વી બીજ રહિત થઈ જાય, શક્યતા નથી. સૂર્ય આથમણો ઉગે પશ્ચિમમાં કદી ન ઉગે, કદાચ ઉગી જાય તોય આ વાત નવી નહીં થાય. કઈ વાત? કે વચન પાળનાર જ સુખી થાય છે, વચન લોપનાર દુખી જ થાય છે. આ સિદ્ધાંત બદલશે નહીં. સૂર્યનું ઉગવું બદલે તોય નહીં બદલે. એટલા માટે ભગવાનના ભક્તોએ ભગવાનની આજ્ઞાનું ખૂબ અનુસંધાન રાખવું જોઈએ. નહીં જેવા સંસારના સુખ હારું આપણે ભગવાનને મૂકી દઈએ, ભગવાનના નિયમ આશરાને મૂકી દઈએ, એ તો સારું નહીં. હમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું, મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંસશે તે સુખ નહીં પામે, સ્વપ્ને પડ્યો તે દુઃખમાં પચશે. મારો મૂકીને આશરો જે વિષય સુખને વાંસશે, હે મારો આશરો મૂકી, મારી આજ્ઞા છોડી, મારી ભક્તિ બધું મૂકી અને સુખીઓ થઈ જવા હારું કંઈક બીજું કરવા જશે તે સુખ નહીં પામે, સ્વપ્ને પડ્યો તે દુઃખમાં પચશે. પછી ઓય બાપા કરશે, માથું ધૂણાવીને રોશે, પારી નહીં આવે એનું. માટે ભગવાનના ભક્તોએ ભગવાનને આશરે રહેવું, ભગવાનને જ ભજવા, ભગવાન કહે એમ જ કરવું, એમાં જ એનું રૂડું છે. વિશ્વાસ રાખો, હિંમત રાખો, શ્રદ્ધા રાખો, ભગવાનની આજ્ઞા પાળવામાં આપણું નથી બગડવાનું, નથી બગડવાનું, નથી બગડવું. ભગવાનની આજ્ઞા પાળતા હશું તો, મનમુખી જીવન જીવતા હશું તો કોઈ વાતે હરખું નથી થવાનું. આ એક બીજો પ્રશ્ન શાસ્ત્રીએ ઉઠાવ્યો કે યાજ્ઞવલ્ક્ય ઋષિએ તો સત્કારમાં છૂટ આપી છે હિંસા કરવાની. યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહે છે કે સત્કારમાં હિંસા કરવી તો હોય નહીં, તો ના છૂટ છે. જુઓ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મહોક્ષમ વા મહાજમ વા શ્રોત્રિયોપકલ્પયેત સત્ક્રિયાન વાસનમ સ્વાદુ ભોજનમ સુનૃતમ વચઃ. પ્રમાણ આપ્યું પ્રતિવાદીએ, તમે કેમ ના પાડો છો? કે છે જો લખ્યું છે કે મોટો આખલો અથવા તો મોટો બકરો ક્ષત્રિય જ્યારે ઘરે આવે ત્યારે એને અર્પણ કરવો, વળી એને રૂડું સ્વાગત કરવું, સાદું ભોજન દેવું, રૂડા વચન બોલવા, સત્ક્રિયા એની કરવી. ત્યારે સ્વામી કહે છે કે ભાઈ, એ લખ્યું છે એનો અર્થ તમે કરો છો એ થતો નથી. અર્થ ઊંધા કરો માય શાસ્ત્રના. જો એનો અર્થ મિતાક્ષરા ટીકામાં વિજ્ઞાનેશ્વર પંડિતે કર્યો છે, ભવદ અર્થ અયમ અસ્માભિ પરિકલ્પિતઃ. જે બોકડો આપો ને આખલો આપો, ઈ છે ને એને મારીને ખવડાવવાની વાત નથી. તો કે આ બધું અમે તમારે માટે કલ્પેલું છે એમ ભાવના બતાવવા માટે છે. ઇતિ તત્પિત્યર્થમ નતુ વ્યાપદાનાય, એને રાજી કરવા માટે આવું એને કહેવાનું, પણ એ બોકડા આખલાને મારી નાખવાની વાત નથી. ભાઈ, આપણે કોકને કહીએ છીએ ને આ બધું તમારું જ છે, કઈ એનું નથી થઈ જતું, એને દઈ દેવાનું નહીં થતું. અમે પધરામણીએ છીએ ને ત્યાં લખ્યું હોય આ ઘર તમારું છે, સંતો પધારો, તે અમારે હું લઈ લેવાનું, સમજવાનું હોય આ પ્રીત્યર્થમ કહેવાનું હોય, સંતો રાજી થાય કે ભગત ની કેવી ભાવના છે. હા, બાકી આમ સત્કારાદી કરવાની વાત છે ભાઈ, ત્યાં બોકડા આખલા મારવાની વાત નથી. એનો અર્થ સત્ક્રિયાનો જો, સ્વાગત વચન પાદ્યા આચમનાદિ દાનમ, સત્ક્રિયા કરવી, એ શ્લોકમાં જે લખ્યું છે એનો અર્થ એ છે. એ જે આવે ને મોટા પુરુષ, તો એનું સ્વાગત કરવું, એના પછી વચન, સ્વાગત વચનો બોલવા, પધારો પધારો આવો, બહુ સારું થયું તમે અમારે ઘેરે આવ્યા, પછી પાદ્યમ એમના પગ ધોવા, પછી એમને આચમન દેવું, અર્ઘ્ય દેવું, હે એને જમાડવા, આ રીતે કરવાનું કીધું. વળે અન્વાસનમ, કે અન્વાસનમ એટલે તો કે એના બેઠા પછી બેહવું, આવો આવો પધારો એ બેહે પછી બેસવું. વળી સ્વાદુ ભોજનમ, મિષ્ટાન ભોજન વગેરે કરીને એને જમાડવા. સુનૃતમ વચ એટલે મીઠા મીઠા વચન બોલવા. આપના આવવાથી અમો આજે ધન્ય થયા છીએ, એમ કેવું વગેરે. પણ હિંસા તો કોઈ રીતે કરવાની જ હોય નહીં. માટે યાજ્ઞવલ્કએ કહ્યું છે એ બીજા ભાવમાં છે ને, તમે એને બીજા ભાવમાં ઢહળી જાઓ છો, કે ખોટું છે. વળી ભારતમાં ભીષ્મ પિતાજીનું વચન છે, ન ભૂતાનામ અહિંસાયા જાયાન ધર્મોસ્તિ કશ્ચન. ભીષ્મ પિતા કહે છે કે અહિંસા થી શ્રેષ્ઠ ધર્મ બીજો કોઈ નથી, માટે અહિંસા જ સર્વે પાળવી. તસ્માત પ્રમાણતઃ કાર્યો ધર્મ સૂક્ષ્મ વિજાનતા, અહિંસા સર્વભૂતેભ્યો ધર્મેભ્યો જાય શ્રીમતા. એટલા માટે જે માણસ સૂક્ષ્મ ધર્મને સમજતો હોય એણે બહુ સમજીને ક્રિયાઓ કરવી, અહિંસા જ સર્વ ધર્મથી બીજા બધાથી શ્રેષ્ઠ છે એમ તમારે માનવું. આ રીતે દેવતાના યજ્ઞમાં કરાતી હિંસાને શાસ્ત્રોક્ત પ્રમાણો આપીને ખંડન કરવામાં આવી. હવે પિતૃયાગમાં કરાતી હિંસાનો નિષેધ કરે છે. શ્રાદ્ધમાં હિંસાઓ બહુ થતી પહેલા, જોકે હવે આ હિંસાઓ ઓછી થઈ ગઈ છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને જે હડસેલો માર્યો એટલે ગુજરાતમાં તો પ્રાય બંધ છે. શ્રાદ્ધમાં માણસો હિંસા કરે છે, એ વળી શાસ્ત્રના પ્રમાણો લઈને કરે છે. કે ભાઈ, વૃદ્ધ પરાશર કહે છે કે શૌચમ ચ પાત્ર શુદ્ધિશ્ચ શ્રદ્ધા ચ પરમા યદી. અમુક શાસ્ત્રો હિંસા કરવાની વાત કરે છે, પણ વૃદ્ધ પરાશર એનો નિષેધ કરે છે કે પિતૃ અને માંસ ગમે છે એવું કાંઈ નથી, તમે ખોટી રીતે પિતૃ અને માંસ ધરાવો છો. શૌચમ ચ પાત્ર શુદ્ધિશ્ચ શ્રદ્ધા ચ પરમા યદી અનંત તૃપ્તિકૃત શ્રાદ્ય એતદ એવ ન ચ આમિષમ. કે ભાઈ, તમે શૌચ રાખો બરોબર, અંતરબાહ્ય જે તમે શ્રાદ્ધમાં પાત્ર બધા લાવ્યા હોય વાસણાદિક એની શુદ્ધિ રાખો, તમારી પરમ શ્રદ્ધા હોય, બસ આટલાથી જ પિતૃઓને ખૂબ તૃપ્તિ થઈ જાય છે. માંસથી કાંઈ પિતૃઓને તૃપ્તિ થતી નથી, અથવા માંસ પિતૃને દેવાની જરૂર નથી. यस्तु प्राणी वधम कृत्वा पितरुन मांसेन तर्पयेत सौद्विंदवांश चंदनम दग्ध्वा कुर्याद अंगार लेपनम। जो जे मानस प्राणी नो वध करीने मांस वडे करीने पितरोनु तर्पण करे छे ते अज्ञानी मानस केवो अज्ञानी छे तो के चंदन ने बाळी ने एना अंगारा करी अने एनो लेप करनारो छे। मरनारो छो के नहीं चंदन ने घसी ने लेप कराय तेने बाळी ने अंगारा करे पछी लेप करे એવો મૂર્ખ્યો છે। માટે પિતૃને ઉદ્દેશીને પણ કોઈ પ્રકારની હિંસા ક્યારેય કરવી નહીં। ઘણા ડાયા માણસો સજાગ હોય છો, જે થવું હોય થાય પણ હિંસા ન કરે। નારદ મુનિ કહે છે, ન દદ્યાદ આમિષમ શ્રાદ્ધે ન ચાદ્યાદ ધર્મ તત્વવિત મુન્યન્ય હિંસ્યાત પરા પ્રીતિર યથા ન પશુ હિંસયા। નારદ મુનિ કહે છે કે ક્યારેય શ્રાદ્ધમાં પિતૃ અને માંસ દેવું નહીં અને માંસ ક્યારેય ધર્મ તત્વના જાણનારા પુરુષોએ ખાવું નહીં। મુનિ અન્ન વડે કરીને હામો મોરૈયો વગેરે વડે કરીને જ પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે, નતુ પશુ હિંસયા। પશુની હિંસા કરવાથી પિતૃઓ કે દેવો રાજી થાય છે એ વાત ખોટી છે। વળી વાસુદેવ મહાત્મ્યમાં પણ કહ્યું છે, ન શ્રાદ્ધે ક્વાપી માંસમ તુ દદ્યાત નાદ્યાત ચ માનવ મુનિ અન્ય ક્ષીર સર્પીભ્યામ તૃપયંતી પુત્રો ભૃશમ। કે છે કે શ્રાદ્ધમાં ક્યારેય માંસ અર્પણ ન કરવું અને માણસોએ ક્યારેય પણ માંસ ન ખાવું, મુનિ અન્ન દ્વારા જ અથવા તો દૂધ ઘી વગેરે દ્વારા જ પિતૃઓનું તર્પણ અતિશય કરો, એ જ વિધિ સાચી છે। વળી કહે છે કે પતંજલિએ યોગશાસ્ત્રમાં પણ આ વિષયે પ્રકાશ પેલા પંચમહાવ્રતમાં સમજવા જેવો પાડ્યો છે। અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ આ પાંચ યમો પતંજલિએ જે કહ્યા છે મહાભાષ્યમાં। જાતિ દેશ કાલ સમય અવચ્છિન્નાહા, હવે આમાંથી આપણે એક માત્ર અહિંસા નામનો યમ લેવો છે, પાંચ મહાવ્રત પૈકીનું એક વ્રત અહિંસા। બાકી અહીંયા સત્ય અસ્તે બ્રહ્મચર્ય પરિગ્રહની વાત આપણે નથી લેતા। હવે આ જે યમ છે પાંચ મહાવ્રત તે સાર્વભૌમ મહાવ્રત છે। અમુક જગ્યાએ પાળવાના, અમુક જગ્યાએ નહીં પાળવાના, અમુક વારે પાળવાના, તિથિએ પાળવાના, એવું નહીં। સાર્વભૌમ સર્વત્ર આ પંચવ્રતને પાળવા જોઈએ, પાંચ યમને પાળવા જોઈએ માણસોએ। હવે આ પતંજલિ મુનિના સૂત્રનું વ્યાખ્યાન સ્વયં ભગવાન વ્યાસે કર્યું છે, કારણ કે પતંજલિના યોગ સૂત્ર ઉપર વ્યાસજીનું ભાષ્ય છે, તો વ્યાસ ભગવાન આનો અર્થ બહુ સરસ કરે છે। સર્વથા સર્વદા સર્વભૂતાનામ અનભિદ્રોહ અહિંસા, અહિંસાનો અર્થ કર્યો વ્યાસ પ્રભુએ। શું કર્યો કે સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વદા એટલે સર્વકાળે, સર્વભૂતાનામ એટલે ઝીણામ ઝીણા લીખથી માંડીને મોટા મોટા જીવ સુધીના રજોગુણી તમોગુણી સત્વગુણી કોઈ પણ પ્રાણધારી માત્રની ક્યારેય અનભિદ્રોહ એનો દ્રોહ ન કરવો, એને પીડા ન કરવી, એનું નામ અહિંસા, એટલે આવો અર્થ કર્યો છે। હવે એ અહિંસા વિશે કહે છે, જાત્યવચ્છિન્ના એટલે મત્સ્યસ્યૈવ હિંસા નાન્યત્ર, કે ભાઈ માછલા જ મરાય બીજાને ન મરાય એટલે માછલા મારવાની છૂટ, એવું નથી કે છે। કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં। દેશાવચ્છિન્ના કે તીર્થે એવ હનિષ્યામિ નાન્યત્ર, કે ભાઈ તીર્થમાં જ હું હણીશ, બીજે હિંસા નહીં કરું, એનો નિષેધ છે। વળી કાલવચ્છિન્ના કે ભાઈ ચતુર્દશી હોય પુણ્ય દિવસ હોય ત્યાંથી હિંસા કરાય બીજે નહીં, તો કે ભાઈ એ ખોટું છે, કોઈ પણ સમયે હિંસા નિષેધ છે। વળી સમયાવચ્છિન્ના, સમયાવચ્છિન્ના એટલે દેવ બ્રાહ્મણને અર્થે જ હિંસા છે બીજે નહીં, તો કે એવું નથી. દેવ બ્રાહ્મણને અર્થે પણ ક્યારેય હિંસા કરવી નહીં. ટૂંકમાં અર્થ એવો થાય, કોઈ પણ નિમિત્તે હિંસા ન કરવી, આ સિદ્ધાંત છે. માટે ભગવાનના ભક્તોએ હિંસાનો ત્યાગ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, વૈરાગ, શ્રદ્ધા અને આત્મનિષ્ઠા, આ પાંચ શબ્દો ભગવાન સ્વામિનારાયણના સારંગપુરના 11મા વચનામૃતમાં છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ પાંચ વાના જેનામાં હોય એના ઉપર જ ભગવાનની પ્રસન્નતા થાય છે. સારંગપુરનો 11મો વચનામૃત. એ પાંચ વાના ભગવાન સ્વામિનારાયણે ગણાવ્યા, એમાં પહેલી જ અહિંસા બતાવી છે. અહિંસા, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, શ્રદ્ધા અને આત્મનિષ્ઠા લ્યો. માટે આ આપણે રાખવું જોઈએ. આ પાંચ વાના જેને દ્રઢ હોય એના ઉપર ભગવાનની કૃપા થાય છે, અને ભગવાનની કૃપા જેના ઉપર થાય છે તે જ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે, અને જે એકાંતિક ભક્ત થાય છે તે ભગવાનનું સર્વોપરી ધામ, અક્ષરધામ, જેને આત્યંતિક મોક્ષ કહેવાય છે એને પામે છે. અને બીજા તો બીજા ધામને પામે છે, યા તો વધુ સવાસનિક હોય તો દેવલોકાદિકને પામે છે, પણ આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ એને તો ન જ પામે. માટે સાવધાન ભગવાનના ભક્તો, સમજવા જેવું છે. વળી વચનામૃત પ્રથમ પ્રકરણના 69માં ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત કરી છે. મહારાજ કહે છે કે અમે તમને પૂછીએ જ છીએ, પહેલાના જે રાજા હતા ને એ શરણે આવે ને એને મારતા નહીં, મારવા દેતા નહીં, હે, એવો અહિંસામય ધર્મ રાખતા હતા. માટે હે સંતો, અહિંસા રાખવી, સાધુતા રાખવી એ જ સાચો ધર્મ છે. ભીમસેનની જેમ કે છે, ડારા ડેનારા ઘણાય હોય પણ યુધિષ્ઠિરની માફક સાધુતા રાખનારા બહુ ઓછા છે. માટે કોઈને પીડા ન થાય એમ જીવન જીવવું જોઈએ, એવું આ શ્લોકનું તાત્પર્ય રહ્યું. હવે આપણે 13મા શ્લોક તરફ જઈએ છીએ વાલા ભક્તો.
સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્યાપિ વા ત્વતિ. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્યાપિ વા ત્વતિ. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્યાપિ વા ત્વતિ.
કાર્યન સર્વથા. ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારા આશ્રિતોએ સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. કોઈ પણ પ્રકારે ક્યારેય ન જ કરવી. આ શિક્ષાપત્રીનો 13મો શ્લોક છે. ગમે તે મળે લાભ, ગમે તે નુકસાન થનારું હોય તો પણ કોઈ મનુષ્યની હિંસા તો તમે કરશો નહીં. નિષ્કળાનંદ સ્વામી આ શ્લોકની ભાષા લખે છે આવી રીતે.
દામ વામ મળે માલ મહી રે તો એ મનુષ્ય મારવો નહીં રે. દામ વામ મળે માલ મહી રે મનુષ્ય માર્યો નહી રે, દામ વામ મળે માલ મહી રે, તોયે મનુષ્ય મારવો નહી રે,
દામ વામ મળે માલ મહી રે, તોયે મનુષ્ય મારવો નહી રે.
એમ સશાસ્ત્ર માહી કહે છે રે,
અરે એમ સશાસ્ત્ર માહી કહે છે,
હે એમ સશાસ્ત્ર માહી કહે છે રે,
સશાસ્ત્ર માહી કહે છે રે.
મારી પણ શિક્ષા તમને એ છે રે,
મારી પણ શિક્ષા એ છે તમને રે,
હે મારી પણ શિક્ષા તમને એ છે રે,
મારી પણ શિક્ષા તમને છે રે.
દામ વામ મળે માલ મહી રે, તોયે મનુષ્ય મારવો નહી રે,
દામ વામ મળે માલ મહી રે, તોયે મનુષ્ય મારવો નહી રે,
કે તોયે મનુષ્ય મારવો નહી રે,
મારે તોયે મનુષ્ય મારવો.
આવી વાત નિષ્કવાન સ્વામીએ કરી કે ભાઈ દામ મળે વામ મળે, મન માન્યા તમને પૈસા મળે એમ હોય, મન ગમતી તમારી પ્યારી કોઈ સ્ત્રી તમને મળવાની હોય, તમને બહુ માલ ધન ને પૃથ્વી મળનારી હોય, મોટી તમને સત્તા રાજ્ય સત્તા સાંપડનારી હોય, તોય મનુષ્ય મારવો નહીં ભાઈ સાહેબ. મનુષ્ય મારવાનું તો બહુ પાપ છે. મુક્તાનંદ સ્વામી શિક્ષાપત્રીની ભાષા કરતા આ લખે છે,
ધનત્રિય રાજ્ય પ્રાપ્તિ કે કાજા, લોભાદિક સે ત્યાગી શુભ લાજા, ધન સ્ત્રિય રાજ્ય પ્રાપ્તિ કે કાજા,
ધન સ્ત્રી રાજ્ય પ્રાપ્તિને માટે લોભાદિકને કારણે શુભ એવી લાજનો ત્યાગ કરીને,
લોભાદિક સે ત્યાગી શુભ લાજા,
લાજ શરમ નેવે મૂકીને,
કોઈ મનુષ્ય કી હિંસા જે હા, મમ જન કબહુ ન કરની તે હા, કોઈ મનુષ્ય કી હિંસા જે હા, મમ જન કબહુ ન કરની તે હા, કોઈ મનુષ્ય કી હિંસા જે હા, મમ જન કબહુ ન કરની તે હા, ધન સ્ત્રિય રાજ્ય પ્રાપ્તિ કે કાજા, ધન સ્ત્રિય રાજ્ય પ્રાપ્તિ કે કાજા, લોભાદિક સે ત્યાગી શુભ લાજા,
લોભાદિક સે ત્યાગી શુભ લાજા,
કોઈ મનુષ્ય કી હિંસા જે હા,
કોઈ મનુષ્ય કી
જન કબહુ ન કરની તે હા,
કબહુ ન કરની તે હા.
વાલા ભક્તો, 13મા શ્લોક ઉપર આપણે આવ્યા. ભગવાન સ્વામિનારાયણે એક પછી એક સ્ટેપ હિંસાનું આગળ લેતા લેતા મોટા મોટાની હિંસાનું નામ આવવા માંડ્યું. સૌ પ્રથમ સૂક્ષ્મ યુકા મતકુણા દેરપી, સૂક્ષ્મ ઝીણા જીવા જંતુને મારવા નહીં એમ 11મા શ્લોકમાં કીધું. 12મા શ્લોકમાં બકરા સસલા મૃગલા વગેરેને મારવા નહીં એમ કહ્યું. અને 13મા શ્લોકમાં કોઈ મનુષ્યને ક્યારેય મારવો નહીં એમ કહ્યું. પ્રથમ લૌકિક હિંસાનો નિષેધ કર્યો અને પછી વૈદિક હિંસાનો પણ નિષેધ કર્યો અને હવે લોભને કારણે થનારી ભયંકર મનુષ્ય હિંસાનો અત્યંત નિષેધ કરે છે ભગવાન સ્વામિનારાયણ. કે હાવ હડેલ માણસ હોય, પ્રાકૃત માણસ હોય, તોય પણ એવા નહીં જેવા સામાન્ય માણસની પણ મનથી પણ હિંસા ન કરવી, એમ સતાનંદ સ્વામીએ આના ભાષ્યમાં લખ્યું. મનથી પણ હિંસા ન કરવી. અર્થ દીપિકામાં એવું લખ્યું, ક્વચિન મહા અપરાધે પી ન કાર્યા ન કર્તવ્ય. કે ભાઈ, મહા અપરાધ કરી નાખ્યો હોય એ માણસે તો પણ માણસની હિંસા નહીં કરવી. કેમ નહીં કરવી? કે ભાઈ, મહા અપરાધ કરી નાખ્યો હોય તો કરવા માંદો હું? તો કે નહીં. સતાનંદ સ્વામી કે છે, મનુષ્ય દેહસ્યાતિ દુર્લભ સર્વ પુરુષાર્થ પ્રાપકત્વાત તન્નાશે સર્વનાશાત. સદાનંદ સ્વામી કહે છે કે મનુષ્ય દેહ છે ને એ અતિ દુર્લભ છે. 84 લાખ ફેરા ફેર્યા પછી આત્માને એક વાર મનુષ્ય દેહ મળે છે, બહુ કાળે મળે છે. માટે મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, અતિ દુર્લભ છે. મનુષ્ય દેહનું એક તો દુર્લભપણું છે બહુ, બીજું સર્વ પુરુષાર્થ પ્રાપકત્વાત, મનુષ્ય દેહથી જ આત્મા સર્વ પુરુષાર્થને પ્રાપ્ત કરી શકે છે. બીજા કોઈ દેહથી સર્વે પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. માટે અતિ દુર્લભ મનુષ્ય દેહ હોવાથી તથા મનુષ્ય દેહ સર્વ પુરુષાર્થનો પ્રાપક હોવાથી મનુષ્ય દેહનો નાશ કરવાથી સર્વસ્વનો નાશ થઈ જાય છે. માટે મનુષ્યનો ક્યારેય વધ કરવો નહીં. ભાગવતજીમાં પણ લખ્યું છે, દેહોયમ માનુષો રાજન પુરુષસ્યાખિલાર્થ દહ અતસ્તસ્ય વધો વીર સર્વાર્થ વધ ઉચ્યતે. ભાગવતજીનું પ્રમાણ છે, દેહોયમ માનુષો રાજન, હે રાજા, આ મનુષ્ય દેહ છે ને, મનુષ્ય દેહ એ સકલ પુરુષાર્થનો દેનારો છે. અખિલાર્થ દહ, સકલ પુરુષાર્થનો દેનારો છું, મનુષ્ય દેહ આત્યંતિક કલ્યાણ કરનારો છું. અતઃ માટે તસ્ય વધ, તેનો વધ સર્વાર્થ વધ ઉચ્યતે, સર્વના વધ તુલ્ય ગણાય છે. માટે મારા આશ્રિતોએ ક્યારેય કોઈ પણ લોભે મનુષ્યનો વધ ન કરવો. માણસને અતિ જ્યારે લોભ, અતિ રઘવાટ જાગે, અતિ કંઈક આસક્તિ કોઈ બાબતમાં થઈ જાય અને એ આસક્તિ પૂરી થવા ન દેતું હોય કોક, તો એને મારી નાખે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે ને, અતિ આસક્તિ એ ભેંસ ઉપર પાડો આસક્ત થયો અને વચ્ચે બીજો પાડો આવે તેને મારી નાખે. કારણ કે અતિ આસક્તિ થઈ ગઈ હોય એમાં કોઈ નડે તો એને મારી નાખવા સુધીનું સાહસ થઈ જાય, દુષ્કૃત્ય માણસથી થઈ જાય છે. માટે આ અતિ આસક્તિ છે ને એ ભૂંડી છે. પૈસાની આસક્તિ, સ્ત્રીની આસક્તિ, સંપત્તિની, સત્તાની આસક્તિ, રાજ્ય સત્તાની આસક્તિ, આ આસક્તિ છે ને એ બહુ ખતરનાક છે. આસક્તિને કારણે જ એક શબ્દ કહી દીધો મુક્તાનંદ સ્વામીએ, લોભા દીક સે ત્યાગી શુભ લાજા. શુભ લાજનો ત્યાગ કરી માણસ આવું કામ કરતો હોય છે. સમાજવાદ એવી એ વાત છે, લોભને કારણે હિંસા થાય છે. પછી એ લોભ પૈસાનો હોય, એ લોભ સ્ત્રી સુખનો હોય, કે એ લોભ રાજ્ય સત્તાના સુખનો હોય. લોભ એક શબ્દથી કહી દઈએ, લોભને કારણે મનુષ્યની હિંસા મારા આશ્રિતો કરશો નહીં. હવે કે છે, શંકા ઉઠાવી કે કોઈ નીચ જાતિ માણસ હોય, હાવ નકામો માણસ હોય, એને મારવા વાંધો? ત્યારે કે હા, નીચ જાતિ હોય કે કોઈ પણ મનુષ્ય હોય, મનુષ્ય મારવો નહીં. કારણ કે મનુષ્ય મારવો ને એ એક જબ્બર સાહસ છે, એને સાહસ કહેવામાં આવે છે. પશુ પંખી કરતા 18 વર્ણના કોઈ પણનું પ્રાયચિત અધિક શાસ્ત્રમાં કહેલું છે. શાસ્ત્રમાં છે ને, પશુને માર્યાનું પાપ એનું આટલું પ્રાયચિત, પંખીને માર્યાનું પાપ એનું આટલું પ્રાયચિત, એનું આટલું પ્રાયચિત, એનું આટલું પ્રાયચિત, એમ પ્રાયચિત કયા છે. એમાંય 18 વર્ણના કોઈ પણ મનુષ્યનું જો માર્યાનું પાપ થઈ જાય તો એનું પ્રાયચિત શાસ્ત્રમાં બીજા બધાના પ્રાયચિત કરતા અતિ અધિક કહેલું છે. એટલા માટે મનુષ્યની હિંસા ન કરવી. મનુષ્ય હિંસા સર્વથા ત્યાજ્યેવ, સર્વ પ્રકારે મારા આશ્રિત છોડી દેવી. સ્મૃતિમાં લખ્યું છે, નૃત્વમ નરક ભોગાંતે નૃહંતુર ન પુનર્ભવેત ઇતિ સ્મૃતેર મનુષ્ય હંતુર દુરંત દુઃખાપત્તે હે ઇતિ ભાવઃ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે નૃત્વમ નરક ભોગાંતે નૃહંતુર ન પુનર્ભવેત. જેણે મનુષ્યની હિંસા કરી છે એવા માણસને નરકમાં નાખવામાં આવે છે. હવે નરકમાં એને નાખે પછી નરકને એ ભોગવી લે પછી એને ક્યારેય મનુષ્યનો અવતાર મળતો નથી. અન્ય પાપોમાં કેવું છે કે માણસ પાપ કરે તો એને નરકમાં નાખે, પછી પાપનું ફળ ભોગવી લે, પછી નરકમાંથી બારો કાઢે અને એને મોક્ષના સાધનરૂપ મનુષ્ય દેહ મળે ખરો અને એનું કલ્યાણ થાય ખરું. પરંતુ મનુષ્યની હિંસા જે કરે છે એને ફરીને મનુષ્યનો અવતાર ભગવાન ક્યારેય આપતા નથી. એવું સમજીને માણસે મનુષ્યની હિંસા ન કરવી. મનુષ્ય હંતુર દુરંત દુઃખાપત્તે હે. શતાનંદ સ્વામી કહે છે, મનુષ્ય મારવો એ અતિશય દુઃખ દેનારું છે. એટલા માટે મારા આશ્રિતોએ ક્યારેય મનુષ્યની હિંસા ન કરવી. આઈએ 14મા શ્લોક ઉપર જઈએ. વાલા ભક્તો, આ શ્લોક પણ આપણે બહુ સમજવા જેવો શ્લોક છે.
આત્મઘાસ્તસ્તુ તીર્થે પી ન કર્તવ્યશ્ચ ન કૃથા. આત્મઘાતસ્તુ તીર્થે પી ન કર્તવ્યશ્ચ ન કૃથા. અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિશોદ્ધ બંધનાદિના. અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિશોદ્ધ બંધનાદિના. અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિશોદ્ધ બંધનાદિના. આત્મઘાસ્તસ્તુ તીર્થે પી ન કર્તવ્યશ્ચ ન કૃથા. આત્મઘાતસ્તુ તીર્થે પી ન કર્તવ્યશ્ચ ન કૃથા.
અયોગ્યા ચરણાત ક્વાપી ન વિશોદ્ધ બંધનાદિના. આ શ્લોકમાં ભગવાન એમ કે છે, અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો, ને ક્યારે કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મુજાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને પંખે લટકી જઈને, આજની સુવિધા છે ને, ઇત્યાદિ કોઈ રીતે પણ આત્મઘાત ન કરવો. એટલે જોયું, આ હિંસા છે. હા, હિંસા બે પ્રકારની છે, કોકને મારી નાખવો, પોતાને મારી નાખવો. દ્રોહય બે પ્રકારનો છે, પારિક્યો અને પોતાનો. ભગવાન સ્વામિનારાયણ કહે છે આગળ, સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરી ચિત. પોતાનો પારિકાનો દ્રોહ થાય એવું ન બોલવું જો. અને આયા કીધું કે પોતાની પારિકી હિંસા કરવી નહીં. હા, ત્રણ શ્લોકમાં બીજાની હિંસાનો નિષેધ કર્યો, હવે પોતે પોતાની ન કરવી કે છે. ઘણાને એમ થાય આપણે કોઈને મારવા નથી, હું જ મરી જાઉં. અલ્યા ભાઈ, તારે મરવું નથી, તું શું કરવા મરસ લેર કરીને. વાતમાં કઈ છે એની અમથું અમથું હોજાડીને જાડું કરે છે. હાથમાં ઘાત ન કરો. આ શ્લોક વાલા ભક્તો બહુ કામનો છે. એનું કારણ એ છે, આજ આટલો સમાજ બુદ્ધિશાળી થયો, ભણેલો ગણેલો આગળ વધ્યો, તો પણ આત્મઘાતના પ્રસંગો બંધ થતા નથી. મરતા જ રહેશ, માણસો મરતા જ રહેશ. રોજ સાપુ ખોલીને તમે આમ જોવો ત્યાં એક બે હેળી ગયા જ હોય, પંખે લટક્યા જ હોય જ. પોતાના સત્સંગીઓને આવી રીતની મતિ ન થાય એના માટે ભગવાન સ્વામિનારાયણ કડક શબ્દોમાં કહે છે. હવે આમાં બે પ્રકાર છે આ શ્લોકમાં. એક આત્મઘાત શાસ્ત્રીય છે અને એક આત્મઘાત લૌકિક છે. એમાં પ્રથમ શાસ્ત્રીય આત્મઘાતનો નિષેધ આપણે સાંભળી લઈએ. આમાં શબ્દ આવ્યો ને તીર્થેપી, તીર્થમાં પણ આત્મઘાત કરવો નહીં. એમ શું કામ લખ્યું કે અમુક અમુક શાસ્ત્રમાં એવું આવે છે, હા કાશીમ જઈને મરદ મોક્ષ થઈ જાય એટલે ઘણા કાશીમ જઈને ગંગામાં પડે અભાંગ લઈને. ઘણા કહે છે કે ભાઈ ગિરનાર ઉપરથી ભૈરવ જપ ખાવ ને એટલે તમારું કલ્યાણ થઈ જાય, ઘણા ન્યા જઈને પડે. તીર્થની હિંસા શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક થોડી ઘણી, પણ ભાઈ એ કેવા ભાવમાં કેવા સમયમાં કયા કાળે લખી હોય એ સમજ્યા હેણ્યા વગર અટાણે તમે ક્યાં એનું આચરણ કરો છો, જરાક સાવધાન થાવ. તીર્થે એટલે સ્વર્ગાદ્યર્થે પી, આનો એક આવો અર્થ કર્યો સ્વામીએ. સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે જઈને કોઈ તીર્થમાં મરે, કારણ કે અમુક અમુક જગ્યાએ લખ્યું છે આ તીર્થમાં જઈને મરે અને સ્વર્ગ મળે. મનગમતી પત્ની ન મળી હોય આખી જિંદગીમાં અને હવાઈ ત્યાં મારી મારીને થાકી ગયો હોય તો આવું કંઈક ગોચી કાઢે. મનગમતી પત્ની પ્રાપ્ત કરવી હોય તો તમે આવી રીતે જો અહીં જઈને મરો ને તો તમને આગલા ભાવમાં એ પત્ની મળે એમ, તો આને એમ થાય કે હા મળે એટલે મરે પછી. પણ ભગવાનની ના છે. આ બ્રાહ્મણ આદવા સ્વર્ગાદિ મહાફલ જિગીષયા પ્રવેશ્ય જ્વલનમ તોયમ કુર્યાદ્વા અનશનાદિકમ. શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રાહ્મણના અવતારની પ્રાપ્તિ માટે વગેરેથી માંડીને કોઈ પણ સ્વર્ગાદિકની પ્રાપ્તિ માટે કોઈ પણ ફળ માટે મહાફળની ઈચ્છાથી ક્યારે તમે ભાઈ સાહેબ મરીશો નહીં, અગ્નિમ પડશો નહીં, પાણીમ પડશો નહીં, અનસનાદિક વ્રત લઈ અને તમારા જીવનનો અંત આણશો નહીં. મરી જવાની મનાઈ, મારી નાખવાની એ મનાઈ, મરી જવાની એ મનાઈ. આપણને વહમોટ લાગ્યો, તમે નથી મારી નાખવા દેતા નથી મરવા દેતા, તમે તો વચ્ચે રાખો છો. ભાઈ બેમાંથી એકે સારું નથી, વચ્ચે રહેવા મજા છે. આમ શાસ્ત્ર વિહિતોપી નકાર્યા. જો શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક ભલે વિધાન કર્યું હોય કે ભાઈ તમારે સ્વર્ગ જોતું હોય, બ્રાહ્મણનો ઊંચો અવતાર જોતો હોય, આવું કંઈક ઈચ્છા મહાફળની હોય તો પ્રવેશ છે જ્વલનમ, તમારો પ્રવેશ કરવો અગ્નિમાં, પાણીમાં પડવું, અનુસન વ્રત લઈને દેહનો અંત આણી દેવો, આ શ્લોકમાં લખ્યું ને એવું કરવું. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે ભલે અહીં લખ્યું, ભલે શાસ્ત્રમ લખ્યું, પણ શાસ્ત્ર વિહિત આત્મઘાત પણ અમારા આશ્રિતો એ ક્યારેય કરવો નહીં. કેમ જે શ્રુતિમાં ના પાડીશ. બોલો, ત્યાંથી ગોતી કાઢ્યું સતાનંદ સ્વામીએ. સર્વત એવાત્માનમ ગોપયેત. બોલો, સર્વ પ્રકારે પોતાની રક્ષા કરવી. આત્માનમ ગોપયેત, હા હો, આ સમજવા જેવું. જો આ ભૂકંપ થાય આપણે બધાએ દોડીને બહાર ચોકમાં આવી જવું. આ શ્રુતિ કહે છે સર્વત એવ આત્માનમ ગોપ્યત, સર્વ પ્રકારે પોતાની રક્ષા કરવી. જીવ તો નરભદ્રા પામે, જીવતા હશું તો બધું થાય. કાળનું પ્રધાન પણ હોય ત્યારે મહારાજ કે કાળનું સમજવું, પછી ને મારી રાહે ન જવું કે હવે આ કાળની સામે ભગવાન ધક્કો દે હે. એટલે અમારે નિર્મળ સ્વામી ડાયા ધરતી કંપચીઓ ને તે ખાખરા કરતા હતા ઉપર, હાથમાં પોતું લઈને આમ દબાવતા ખાખરાને, એમાં અલબીલું. હા, એ તો એના માટે સાંભળો જ મજા બહુ આવે. હા, મને કે ગુરુજી અલબીલું, પછી ઘડીક તો મને એમ થયું કઈક બીજું હશે, પણ પછી પતરા બપરા બધું માંડ્યું ખડભડ ખડભડ થવા, મને ખબર પડી ગઈ આ ધરતી કમ છે. પછી મેં શું કર્યું, પછી હું કરે ભાગ્યો, મને કે એવો ભાગ્યો, ખાખરાનું ચાક મોં બળી જાય, જીવતા હોય બીજો ખાખરો થાય. મેં કીધું તકે ગેસ એ બંધ કરવાનો રહ્યો, કારણ કે ગેસ બંધ કરવા રહી તો શ્વાસ બંધ થઈ જાય. પછી મને કે હાથમાં વાલ્યું હતું ને મોહ હતું, એ ક્યાં નાખ્યું મને ખબર નથી, દોડીને ચોકમાં આવી ગયો. મને કે હું ચોકમાં, મેં કીધું આટલું બધું સાદુ થઈને મરવાથી ડરો તો મરવાની ડરની વાત નથી, આ ભગવાને કીધું છે, ખરાબ દેશકાળ હોય ને જ ભાગી છૂટવું પાછો, મરી જાય ધામમાં જાય, પણ ભગવાનની આજ્ઞા લોપીને ધામમાં જવું, છેલ્લી છેલ્લી આજ્ઞા પાળી લઈને કે એવા દેશકાળ પછી મરવાના આવીશું, ચોકમાં આવીને મરીશું, એની કઈ ના નથી, આયુષ કોઈની હંધાતી નથી, પણ આજ્ઞા પાળી લેવી, જેટલી પડી એટલી. શિક્ષાપત્રીની કથા હાલે છે ને આજ્ઞા લોપાય. શ્રુતિ કહે છે કે સર્વતઃ એવ આત્માનમ ગોપયેત, રક્ષણ કરવી પોતાના દેહનું, આત્માનું રક્ષણ કરવું. મિતાક્ષરામાં એવું કહ્યું છે કે બુદ્ધિપૂર્વક મરવું નહીં, જાણી જોઈને મરવું નહીં. લ્યો, અમારે એક જણાને અમને હુરાતાને છેડ્યું તો સોચે માળેથી ધુવાકો નાખ્યો, જે ભગવાન ન મળે જીવીને શું કામ છે કે, એટલે ભાઈ રવા દે. ભગવાનને મેળવવા માટે તમે સંતનો સમાગમ કરો, તમારી ઇન્દ્રિયો જીતો, વાસના બળે એવા ઉપાય કરો, ભગવાનને રાજી કરો, ભગવાનને રાજી કરો. દુઃખના નિવારણ માટેના ઘણા ઉપાય છે, મરવાની કોઈ જરૂર નથી. બુદ્ધિપૂર્વક મરવું નહીં, ના છે. ભક્તિથી સ્વાભિષ્ટ સકલ પુરુષાર્થ મળે છે. સાંભળજો, ભગવાનની ભક્તિ કરવાથી તમે જે ઈચ્છા હોય એ તમારા મન વાંછિત સકલ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. શું કરવાથી? ભક્તિ કરવાથી. તે ભક્તિ વિદ્યમાન છે કે નથી? ભક્તિ ક્યાંય ભાગી ગઈ છે? રિહાન બૈરી ભાગી જાય, ભગવાનની ભક્તિ ક્યાંય ભાગી જાય? આપણો છોકરો ભાગી જાય, આપણા ઘરમાં સંપત્તિ હોય તો તે ભાગી જાય, બોલો, આપણાથી રિહાઈને આપણા મા બાપ ભાગી જાય, આવું બધું થાય. પણ ભગવાનની ભક્તિ આપણા હૈયામાં છે, પ્રેમ છે, એ ક્યાંય ભાગી જાય છે? એ તો આપણે વિષય ભોગમાં પડી તાર ભાગી જાય, નહીતર ન ભાગી જાય. ભક્તિ વિદ્યમાન છે. સતાનંદ સ્વામી સમજાવે છે કે ભક્તિથી સકલ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ તો છે જ, એ ક્યાંય જતી રહી નથી. માટે અતિ તુચ્છ સર્ગાદિક સુખની ઈચ્છા માટે મારા આશ્રિતે સકલ પુરુષાર્થના હેતુભૂત ભક્તિ જેનાથી થાય છે એવા આ દેહનો ક્યારેય નાશ કરવો નહીં, બુદ્ધિપૂર્વક મરવું નહીં. તમે કહેશો કે બાપા, અમે સ્વર્ગાદિકની પ્રાપ્તિ માટે નથી મરતા, તો અહીંયા અમને ખૂબ દુઃખ આપવામાં આવ્યું હોય, હેરાન થઈ ગયા હોય, આબરૂ જાય એવું હોય, ક્યાંક ફસાઈ ગયા હોય, હરારી ગયા હોય, જે થવું હોય થાય, પણ અહીંથી તો છૂટી એમ માનીને મરીએ છીએ, ખરું કે નહીં? આત્મઘાત માણસો બહુ કરે છે, પણ અત્યારે કોઈ આત્મઘાત સ્વર્ગની પ્રાપ્તિ થાય એટલા માટે કરતા, આઈના દુઃખમાંથી છુટકારો થાય એટલા માટે કરે છે. પણ મરી જવાથી દુઃખમાંથી છુટકારો થતો નથી, આ વાત બહુ સમજી લેજો. આપણને એવું લાગે છે કે મરી જાય એટલે સુખિયા થઈ જાય, એ વાત ખોટી છે. મરી જવાથી આપણે ભોગવવાનું કોકને માથે જતું રહેશે એવું સમજશો નહીં. અને ખાસ એ પણ સમજી લ્યો આપણને બીજા દુઃખ કોઈ દી દઈ શકતા જ નથી, આપણને બીજા સુખ પણ કોઈ દી દઈ શકતા જ નથી. આપણા સારા મોળા કરેલા કર્મ પ્રમાણે જ આપણે સુખ દુઃખ ભગવાનનું આપેલું ભોગવીએ છીએ. માટે કોક બીજાને માથે વાંક નાખી દઈએ અને આપણે આપણા સ્વભાવનો, આપણા પાપનો, આપણા કર્મનો આપણે વાંક ન કાઢીએ અને જેને હોય એને શત્રુ જ માની લઈએ અને શત્રુને કાં તો મારી નાખવાનો પ્રયત્ન કરીએ અને શત્રુને ન પહોંચી વળીએ એમ હોઈએ તો પોતે મરી જવાનો પ્રયત્ન કરીએ, આ બધી મૂર્ખામી જ છે. માટે ભગવાનના ભક્તએ ભગવાનને આશરે સત્સંગ કરવો, ભક્તિ કરવી, આનંદમાં રહેવું, હિંમત રાખવી, ભગવાનને ભગવાનના ભક્તની સાથે હેત પ્રેમથી હૂંફ મેળવવી, પણ મરવાના સંકલ્પ કોઈ દી કરવા, સંકલ્પ ન કરવો. કારણ કે આપણે માથે જે દુઃખ આવ્યું હોય, આ જિંદગીમાં જે દુઃખ હોય, અથવા તો સ્વર્ગનું સુખ મળશે એમ તમે કહો છો, તે સ્વર્ગનું સુખ પણ લાંબુ મળતું, થોડા કાળ પૂરતું જ મળે છે. અને જિંદગીમાં જે કઈ દુઃખ આવ્યું હોય એ કઈ લાંબુ રહેતું નથી, એ જતું જ રહેવાનું છે. જિંદગીના દુઃખથી કંટાળીને મરો તો એ દુઃખ પણ લાંબુ રહેવાનું હોતું નથી, સ્વર્ગના સુખની પ્રાપ્તિને માટે મરો તો પણ સ્વર્ગનું સુખ પણ લાંબી આયુષ, લાંબા કાળવાળું નથી. માટે કોઈ પણ રીતે મરવું એ યોગ્ય નથી. ભગવાનની ભક્તિ કરીને ભગવાનને મેળવો ને તો એ ભગવાનનો જે આનંદ છે એ અનંત સદા સર્વદા રહેનારો છે. માટે ભક્તિ કર્યા કરો અને દુઃખમાં ભક્તિ વધારે થાય. બોલો. માટે દુઃખ પડે ને દુઃખ ત્યારે મરવાના સંકલ્પ કરવા કરતા ભગવાન ભજવાના સંકલ્પ કરવા એ હારા. હાલો હવે ભગવાન ભજી, બીજું હું? ભગવાન ભજ્યા વગર કોઈ ઉદ્ધાર નથી. હે ભગવાન, હે ભગવાન, હે દયાળુ એમ પ્રાર્થના કરો ને. થોડા માટે સર્વસ્વનો ત્યાગ કરનાર મૂર્ખ છે તે ભગવાને કહ્યું છે. યત કર્મભીર યત તપસા જ્ઞાન વૈરાગ્ય તહ યત યોગેન દાન ધર્મેન શ્રેયો ભીર ઇતસ્તૈરપિ સર્વમ મદ ભક્તિ યોગેન મદ ભક્તો લભતેંજસા સ્વર્ગાપવર્ગમ મદ ધામ કથંચિત યદ્યપિ વાંસતિ ઇતિ. ભગવાન કહે છે કે કર્મ વડે, તપ વડે, જ્ઞાન વૈરાગ વડે, યોગ વડે, દાન ધર્મ વડે શ્રેય માણસ ઈચ્છે છે, પરંતુ મારી ભક્તિના પ્રતાપે, મારું ભજન સ્મરણ પ્રાર્થના કરવાથી માણસને જે જોતું હોય તે મળે છે, સ્વર્ગ, મોક્ષ, મારું ધામ. યદ વાંછતિ તદ પ્રાપ્નોતિ. માટે મારી ભક્તિ કરો. આમ ભગવાનને મરવાને બદલે ભક્તિ કરવાનો આદેશ આપ્યો. કિંચ તીર્થેપી વાંછિત ફલ પ્રાપ્તિ ભગવત સ્મરણાદિ નૈવક્તા નતુ દેહ ત્યાગ માત્રેણ તસ્માદ યાવત જીવમ હરિસ્મરણમેવ કર્તવ્યમ હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ ઇતિ સુખ ઇતિ વૃદ્ધવાન પ્રસ્તુતુતે. શતાનંદ સ્વામી સમજાવે છે કે કોઈક કોઈક શાસ્ત્રમાં તીર્થમાં જઈને મરવું એમ કહ્યું છે, એનો અર્થ તીર્થમાં જઈને આત્મઘાત કરવો એમ નથી ભાઈ. તો કે એનો અર્થ એમ છે કે તીર્થમાં જઈને ભગવાનનું ભજન કરો, ભજન કરતા 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 તમારા દેહ ત્યાં પડી જાય અને તમારું કલ્યાણ થઈ જાય, એમ તીર્થમાં જઈને મરવું એમ લખ્યું છે. પણ આ એમ સમજે તીર્થમાં જઈને બસ મરી જવું. તીર્થમાં જઈને મરવું એનો અર્થ એ કે ઘરમાં ને ઘરમાં મરતા સુધી બાયડી છોકરાની સેવામાં ન પતી જવું. તીર્થમાં સાધુ સંતો ભેળા જઈને રહેતા રહેતા ભજન કરતા કરતા દેહ પડી જાય, એમ તીર્થમાં મરવું. લ્યો, એમ ફાયવું નહીં ભજન કરવાનું, કીર્તન કરવાનું, સાધુ સંતો ભક્તો ભેળું રહેવું, કારણ કે ભીં પડે, મરી જાય, પૂરું થઈ જાય. કે એક આમટી ભીન પછી શાંતિ, એમ મૂર્ખાય છે. માટે ભગવાનનું સ્મરણાદિક કરવું. દેહ ત્યાગ માત્ર ને તસ્માત યાવત જીવમ હરિસ્મરણ મેવ કર્તવ્યમ. જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી જીવ હરિસ્મરણ કરવું. કારણ કે સુખદેવજી ભાગવતમાં કહે છે, હરિસ્મૃતિ હિ સર્વ વિપદ વિમોક્ષણમ. ભગવાનની સ્મૃતિ, ભગવાનનું ભજન સર્વ વિપત્તિથી આપણો મોક્ષ કરાવે છે. માટે ભક્તિ ઉપર બળ રાખો. ઇતિ વૃદ્ધવાન પ્રસ્તતે પણ. હવે શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક એવું લખ્યું છે કે જે માણસ વૃદ્ધ હોય, વૃદ્ધવાન પ્રસ્થ હોય અથવા તો જે માણસ અતિ રોગી હોય તો એવો એમ કે મરી જવું, અથવા જેઓને સંન્યાસ આશ્રમનો નિષેધ કરેલો હોય તો એને અગ્નિ પ્રવેશ કરવો, આવા આવા કંઈક શાસ્ત્રમાં છે. પણ સતાનંદ સ્વામી કહે છે કે એ શાસ્ત્રના વાક્યો છે ને એ કળિયુગમાં નિષેધ છે, કળિયુગમાં તમારે એને ગ્રહણ કરવા નહીં. કારણ કે કાલ નિર્ણય દીપિકામાં આ બધાનો કળિયુગમાં નિષેધ કર્યો છે. કોનો કોનો? કે ગોમેધ, ગાયના માંસથી યજ્ઞનો, નરમેધ, નરમેધનો નિષેધ, અશ્વમેધનો નિષેધ છે. વાનપ્રસ્થ આશ્રમનો અને સંન્યાસ આશ્રમનો પણ કળિયુગમાં નિષેધ છે. તથા વરને અર્થે અને અતિથિને માટે સુરા અને પશુ હિંસાનો પણ નિષેધ છે. કોક શાસ્ત્રમાં લખ્યું છે વરરાજાને માટે હિંસા કરાય ને દારૂ પીવાય વરરાજા, અતિથિને માટે પણ હિંસા ને દારૂ વપરાય. વિદેશ વાળા કે અમે પીતા નથી પણ કોઈક મહેમાન આવે તેને માટે રાખી છીએ, નિષેધ છે, ન રખાય. મહેમાન હારું નહીં, ઘણા સભ્ય દેખાવા હારું ઘરમાં દારૂ આવું બધું કરતા હોય, પણ એ ખોટું છે. કાળમાધવ તથા પૃથ્વી ચંદ્રમાં કળિયુગમાં ભૈરવ જપ, અગ્નિ પ્રવેશ અને વૃદ્ધાદિકને મરણ વર્જ કહેલા છે. મોક્ષ ધર્મમાં પણ યુગ ભેદે ને ધર્મ ભેદ એમ કહેલું છે કે યુગ ભેદે કરીને ધર્મનો ભેદ છે. સતયુગના ધર્મ નોખા, અન્ય કૃતયુગે ધર્મા સ્ત્રેતાયમ દ્વાપરે અપરે, અન્ય કલયુગે ધર્મા યથાશક્તિ કૃતાહિતે. સતયુગના જુદા, દ્વાપરના જુદા, ત્રેતાયુગના જુદા, કળિયુગના જુદા, એમ બધાય ધર્મ દેશ કાળ અનુસારે હોય છે. માટે બહુ સમજીને ધર્મનું પાલન માણસે કરવું જોઈએ. યાજ્ઞવલ્કયે પણ પ્રાયચિતના અધ્યાયને અંતે દેશ કાળ વય શક્તિ તેમજ પાપને જોઈને પ્રાયચિત આપવું, નહીતર આપનારને દોષ લાગે છે. પ્રાયચિત આપનારોએ જો દેશ કાળ વય શક્તિ તેમજ પાપને જોઈને પ્રાયચિત ન આપે તો આપનારાને દોષ લાગે છે. આના ઉપરથી એ સિદ્ધ કરે છે કે પ્રાયચિત આપવામાં જો દેશ કાળ વય શક્તિ જોવામાં આવતું હોય તો ધર્મ પાલનમાં પણ દેશ કાળ વય શક્તિ જોવામાં આવે છે. પૂર્વ દેશમાં ક્યાંક કરેલી આજ્ઞા શાસ્ત્રોએ આ દેશમાં નિષેધ હોય, કોઈ બીજા કાળમાં યોગ્ય ગણાતું હોય તે આ કાળમાં અયોગ્ય પણ હોય, એટલા માટે ધર્મનો નિર્ણય ડાયા માણસોએ બહુ સમજીને કરવો, જે આપણે આગળના શ્લોક 12માં સાંભળી ગયા. 10માં શસ્ત્રાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન, એ પ્રમાણે મહાજન એન ગત સપંથા. વળી અંગીરાએ પણ કહ્યું છે, યહ કામ તો મહાપાપમ નરહ કુર્યાત કદાચન, ન તસ્ય નિષ્કૃતિર દૃષ્ટા ભૃગવગ્નિ પત્તનાદ રૂતે હે. અંગિરા મુનિએ એક જગ્યાએ એવું લખ્યું છે, જે માણસ વાસનાને કારણે મહાપાપ કરી નાખે લોભને કારણે, તો કહે છે કે એનું પ્રાયચિત તો પર્વત ઉપરથી પડીને મરી જવા સિવાય બીજું અમે ભાળ્યું નથી, કેશ એને મરી જ જવું કેશ. તો નિર્ણય સિંધુમાં કમલાકર ભટ્ટે કહ્યું છે કે ભાઈ જુઓ, તે મરણ કહ્યું છે ને તે બીજા યુગો માટે છે. અંગિરાએ જે આ લખ્યું છે ને એ આ કળિયુગને માટે એ નિષેધ છે. કળિયુગમાં તો કોઈ મરવું નહીં, ગમે એવું પાપ થઈ જાય ને તોય મરવું નહીં, પોતાથી ગમે એવી ભૂલ થઈ ગઈ હોય ને તોય પણ એને મરવું નહીં. ભલે સમાજમાં મોઢું ન દેખાડે એવું રહ્યું હોય, બધી રીતે પોતાની આબરૂ બાબરૂ જતી રહી હોય, પણ એને મરવું નહીં. માણસ આબરૂ ખાતર મરી જાય છે, હા એ તો પાછા મંદિરમાં આવીને ટીકડી ખાઈને હોઈ જાય. આમ શાસ્ત્રીય આત્મહિંસા નિષેધ કર્યો અને હવે સ્વભાવજન્ય આત્મહિંસાનો નિષેધ કરે છે. થોડો કે ક્રોધથી, બહુ ક્રોધનો આવેગ ચડી જાય ને ત્યારે માણા ક્યારેક આત્મઘાત કરી બેસે. બેકારીથી, બહુ બેકારી આવી જાય. ગરીબાઈને કારણે, કોઈ મહારોગ થયો એની પીડા સહન થાય એમ ન હોય અને લોકો બધા તિરસ્કાર કરતા હોય, આગળ ચેપ લાગશે ચેપ લાગશે, તેથી કંટાળીને માણા મરી જાય. કુટુંબમાં એવો ક્લેશ જાગે, સાસુ વહુના ઝઘડા, મા બાપના દીકરા દીકરીના બીજા ત્રીજા, એમાં કંટાળીને કોઈક મરી જાય છે. ક્યારેક કોઈક કોઈકને કડવું વેણ મારી દે કે મરી જાય, મરી કુવો નથી જડતો, એમાં હાડે હાડ લાગી જાય, અને કડવા વેણને અપમાનને સહન નહીં કરીને માણસ મરી જાય છે. ક્યારેક માનહાનિથી માણસ મરી જાય છે. એને એમ થાય કે હવે જો હું રહીશ તો જગતમાં મારું માન નહીં રહે, માટે એવું વાતાવરણ છે કે મારી આબરૂ જતી રહેશે, માટે મરી જાઉં. હમણાં વાત થઈ એવી રીતે અન્યાયથી કંટાળીને કોક માણસ મરી જાય છે. બહુ પોતાની ઉપર અન્યાય ગુજારવામાં આવે પછી કંટાળે. જો ને ઘણાય ગાંધીનગર કેબિનમાં જઈને થળકતા, ઉપવાસમાં બેહેન થાકેન કામ થાય નહીં અને પછી ન્યાય હળગે સામે ઉભા રહી. ઠપકાથી કે મર્મ વચન ન સહન થવાથી આવેશમાં આવીને માણસ મરે છે. મારા આશ્રિતોએ ધીરજવાન થવું, એવી રીતે મરવું નહીં. તસ્યાતિ પાતકત્વાત સકલ સ્વાર્થ ભ્રંશકત્વાત ચ ધર્મશાસ્ત્રી નિષેધ. કેમ જે મરી જવું એ મોટું પાપ છે અને સર્વ અર્થ સ્વાર્થનો નાશ કરનારું છે, બધા પુરુષાર્થનો નાશ કરનારું છે, માટે ધર્મશાસ્ત્રમાં નિષેધ કર્યો છે. સાહસી કશ્યાપ્યશ્યાપ અતિ ઘોર નરક પાતુ હેતુત્વાત ઇતિ ભાવઃ. સાહસિક છે, મરવું છે, એક સાહસ છે અને અતિ ઘોર નરક પમાડનારું હોવાથી મારા આશ્રિતોએ આત્મઘાત ન કરવો. તથા ચ શ્રુતિ, શ્રુતિ પણ છે કે આસુરિયા નામ તે લોકા અંધેન તમસાવૃતા સ્તાંસ્તે પ્રત્યાભિગચ્છંતી એકે ચાત્મહનો જનાહા. કે જે માણસ આત્મઘાત કરે છે તે અંધારાથી આવૃત એવા આસુરી લોકને વિશે પામે છે, એવા લોકમાં જઈને ત્યાં દુઃખ ભોગવે છે. એમ આત્મઘાત કરનારો માણસ આસુરી નામના અંધારાથી આવૃત એવા લોકમાં, યાને કે નરકમાં જઈને પડે છે. આનો અર્થ એ થયો કે આપણા વેદો એમ કહે છે કે આત્મઘાત કરનારો માણસ તો મરીને નરકમાં અંધારામાં વધારે દુઃખી થાય છે, માટે મરવું નહીં. આ વાત સિદ્ધાંતની છે. વાલા ભક્તો, આવી રીતે 14મો શ્લોક અહીંયા પૂરો કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ ને જય.